પંચાળા પ્રકરણ બહુ ઊંડાણવાળું પ્રકરણ છે. આખાય વચનામૃતમાં પંચાળા પ્રકરણ અને લોયા પ્રકરણ એ બે બહુ ઊંડાણવાળા છે. આખાય વચનામૃતમાં મધ્ય પ્રકરણ એ ઉપાસનામાં બહુ ઊંડાણવાળું છે અને આખા વચનામૃતમાં અંત્ય પ્રકરણ એ સમજણમાં બહુ જોરદાર છે. પંચાળાનું જે પ્રકરણ છે લોયા પ્રકરણ છે તત્વમાં બહુ ઊંડાણવાળા છે. એટલે તમને સમજાય તો સમજાય, નતર વગર યોગે સમાધિ થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સમત 1877 ફાગણ સુધી સાતમને દિવસ ગામશ્રી પંચાળા મધ્યે જણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો, તે ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછડી ઓઢી હતી અને પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને શ્રીજી મહારાજના મુખારવિંદ આગળ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યયનની તથા યોગના અધ્યયનની કથા કરાવીએ. મોક્ષ ધર્મનું પુસ્તક એટલે મહાભારતનો ભાગ છે. મહારાજ કે તો યોગ અધ્યાય અને સાંખ્ય અધ્યાયની વાત કરીએ. એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. શ્રીજી મહારાજ બોલ્યા, જે યોગવાળા છે તે 25મા જીવીશ્વરને કહે છે અને 26મા પરમાત્માને કહે છે અને સાંખ્યવાળા છે તે 24 તત્વને અવાંતર જીવીશ્વરને કહીને 25મા પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો તો એમ મત છે, જે સુજેવો આત્માનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે, જે સર્વેદેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિષય વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. વાલા ભક્તો, પહેલી વાત તો આપણે એ સમજીએ કે આમાં સાંખ્ય ને યોગ બેની જે વાત છે, પરંતુ આ વચનામૃતમાં સાંખ્ય ને યોગવાળાના વિચારની જ વાત છે અને બંનેની વચ્ચે વિચારનો જ મતભેદ છે. માને સમજણનો મતભેદ છે, ઉપાસનાનો મતભેદ છે, બાકી સાધન બંનેના એક હરખા છે. એટલે આખાય વચનામૃતમાં આમાં સાધનની કોઈ વાત નથી, આમાં સમજણની જ વાત છે. કારણ કે સાંખ્યવાળા અને યોગવાળા બંને અષ્ટાંગ યોગના સાધનને શ્રેષ્ઠ માને છે બંને. એક વાત તો ચોક્કસ છે કે નિર્વાસનિક થવા માટે યોગ અષ્ટાંગ યોગ અતિ મહત્વનો છે, એટલે સાધનને કરીને બે હરખા છે. વિચારમાં બેની જે તારતમ્યતા છે એટલો જ ફરક છે, એટલું તમે નક્કી કરી નાખજો પહેલા. નતર હું થાય, આપણે યોગની વાત કરીને આને તો આસન કે કશું બતાવ્યું તું, નિયમ નહીં, નિયમ નહીં, આસન નહીં, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણા સંબંધી કોઈ વાત તો યોગવાળાએ કરી નહીં, પણ અહીંયાના સાધનને લેવાના જ નથી, ફક્ત એની સમજણને લેવાની છે. સમજણમાં મહારાજ કે બેની સમજણ થોડી થોડી અલગ પડે છે. યોગવાળા જે છે તે 25મા જીવીશ્વરને કહે છે, 26મા ભગવાનને કહે છે. યોગવાળા એવું માને છે કે 24 તત્વ છે. 24 તત્વ કયા? 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂત અને 4 અંતઃકરણ. આ 24 તત્વ. 24 તત્વથી 25મો પછી જીવ છે. 24 તત્વ છે એ જીવ થકી પૃથક છે, 25મો જીવ છે અને 26મા પરમાત્મા છે. અને જે 24 તત્વ છે જડ છે, 25મો આત્મા જે છે એ ચૈતન્ય છે અને 26મા જે પરમાત્મા છે ભજન કરવો યોગ્ય છે, એમ યોગવાળાનું કહેવું થાય છે. અને યોગવાળા એવું કહે છે કે પ્રત્યક્ષ ભગવાનના મિલન વિના કે એની ઉપાસના ભજન કર્યા વિના જીવ મુક્ત ન થાય, એવું યોગવાળાનું કથન છે. જ્યારે સાંખ્યવાળા કેવું કહે છે કે 24 તત્વ છે તો એ થોડા જીવ વિના હોય, માટે 24 તત્વ એ જીવ સ્વતા છે, માટે જીવ અને 24 તત્વ બધું એક રૂપ જ છે, એમ એ બેને અલગ કરી શકાય એમ નથી. અને 25માં સીધા ભગવાન છે. અને એ એવું કહે છે કે કોઈ ગમે એટલો આત્માનાત્માનો વિભાગ કરે કે મોઢેથી વાત કરે, પરંતુ જ્યાં સુધી જગત ખોટું ન કરે ત્યાં સુધી એ જીવની મુક્તિ સંભવિત ન થાય, એમ સાંખનો મત છે. અને સાંખવાળાનો એમ મત છે, જે સર્વે દેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિશે વૈરાગ્યને પામીને. એટલે દેવ મનુષ્ય બધાની ગતિ જાણે, ગતિ જાણે માને ગમે એવો મોટો ભૂપ હશે તોય પણ કાલે હવારે મરી જવાનો, પછી એને ઠાસડીમાં ઉપાડી અને હળગાવી દે અને કા દાટી દે એટલે એને ધૂળ થઈ જાય, એવો સાંખ વાળાનો મત છે. એમ સતત મુમુક્ષી વિચારવું જોઈએ કે જે કાંઈ મળ્યું છે એક દાડો ફના થવાનું છે. પછી દેવતાઓનું સુખ છે તો એ પણ જ્યાં સુધી એનું પૂર્ણ છે ત્યાં સુધી રહેશે, એક દાડો એ પણ ફના થવાનું છે. આવા વિચારથી વૈરાગ્યને જયારે પામે અને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય, એવા વૈરાગ્યને પામીને એમાંથી જયારે બહાર નીકળે ત્યારે જ મુક્ત થાય એમ સાંખ વાળા માને છે. અને બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેને નિવારણ અર્થે, મારે ત્યાં બેની સમજણમાં કાંક પાછું દૂષણ છે, ખોટ છે, મારે હારું પકડતા ગયા ખરાબે પકડતા ગયા, મારે જે યોગ વાળા શું કીધું, પ્રત્યક્ષ પરમાત્માના ભજન વિના જીવની મુક્તિ ન થાય, તો મહારાજ એમાંથી પકડ્યું. શું પકડ્યું? મહારાજ કે મારા આશ્રિત તમામે તમારી પ્રગટની જ ઉપાસના કરી. પ્રગટ માને હું તમને જે મળ્યો છું, તમે ક્યારે મને પરોક્ષ માનતા નહીં, કોઈ દેવ સંકલ્પ નહીં કરતા હું આ બ્રહ્માંડમાંથી વયો ગયો છું, માટે હવે હું કરીએ મેં એમ કદી સંકલ્પ કરતા નહીં. અખંડ એવું અનુસંધાન રાખજો કે મારા મહારાજ એ તો સામાન્ય મનુષ્ય અને માઇક મનુષ્યને માટે આ લોકમાંથી વિદાય લઈ ગયા છે, બાકી અમારા માટે તો પ્રગટ જ બિરાજે છે, એવું તમે સ્વીકાર યોગમાંથી મારે સ્વીકાર્યું. સાંખ્યમાંથી પણ મહારાજ સ્વીકાર્યું. કેવું સ્વીકાર્યું? કે ગમે એટલું તમને દેખાતું હશે તોય પણ ભગવાન સિવાયનું આંખે દેખાય બધું નાશવંત છે, માટે અહીંથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી કોઈ જગ્યાએ તેમ માલ માનતા એ મહારાજ સાંખ્યમાંથી સ્વીકાર્યું. પણ મહારાજ કે તેને તેના મતમાં પાછું દૂષણ છે, એ આખા ક્લિયર નથી. એટલે મહારાજને જેટલું સારું લાગ્યું એટલું લઈ લીધું, સારું સારું બધું ભેગું કર્યું અને ખરાબ બધું પીડ્યું રહેવા દીધું. અને એ તો હકીકત, સારું સારું બધું ભેગું કરે તો એ વસ્તુ તો હારી જ થાય. આ મોટા મોટા કારખાના હાલતા સાત આઠ વેપારીઓ હોય, એ લોકોને હીરાના સાત આઠ વેપારીઓ બધામાં ચીપીઓ મારી મારી અને દસ દસ પંદર પંદર ખેંચે અને પછી અલગ પડીકું બને, એમાં શું ખામી હોય? એ તો જોરદાર જ હોય ને, ઓલાને કઈ રહેવા ન દીધું હોય, પંદર હારા બેઠા પંદર લઈ લે, અમને પંદર બેઠા પાંચ જવા દે, આમ હવે પંદર પંદર ઉપાડી લીધા હોય, હવે છ લોટના પંદર નેવું થાય, હવે નેવું માં આંગળે આમ જરાક દ્રષ્ટિ નાખી તો આભલા જેવા દેખાય ને, આર પાર દેખાય ને. મહારાજ એવું કર્યું, બોલો બધે ચીપ્યા માર્યા યોગમાં સાંખમાં વેદાંતમાં પંચરાત્રમાં, અને જેટલું સારું લાગ્યું એટલું બધું ગ્રહણ કરી લીધું. અને પોતાનો આશ્રિત પાછો એમાં ન ડૂબી જાય, એટલે મારા કે જો એમાંથી મેં લીધું એટલે તમે એમ નહીં માનતા બધું સારું છે, એમાં ઘણા દૂષણ છે, અમે સારું તમને દેખાડ્યું એટલે તમારે એવું નહીં માની લેવાનું કે આ બધું સારું જ છે. એટલે મારા એની અંદર શું ખોટ છે શું દૂષણ છે એ મહારાજ બતાવે છે. તેમાં યોગ મતમાં એ દૂષણ છે જે જીવને પંચવીસમો કયો તથા ઈશ્વરને પંચવીસમાં કયા, અને જીવનો ચોવીસ તત્વનો દેહ કયો અને ઈશ્વરનો પણ ચોવીસ તત્વનો દેહ કયો, માટે બેને વિશે તુલ્ય ભાવ આવી જાય. જે સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે, સૂક્ષ્મ ને સૂત્રાત્મ તે તુલ્ય છે, અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે, તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તુલ્ય છે, તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તુલ્ય છે, તથા વિશ્વ તેજસ ને પ્રાજ્ઞ ને વિષ્ણુ બ્રહ્મા ને શિવ તે તુલ્ય છે, એમ સમજીને છવ્વીસમાં ભજે છે. એની આટલી ખોટ આવી. શું ખોટ આવી? તો કે જીવ અને ઈશ્વર બેને હરખા માન્યા. જો હરખા કરી નાખે ને તો પાંચ ભેદ નીકળી જાય. ભેદ પાંચ છે. તત્વ ભલે ત્રણ જા, તત્વે કરીને ભલે સમકક્ષ છે, પરંતુ સ્થિતિ કરીને ભેદ છે જીવનો અને ઈશ્વરનો. ઈશ્વર એટલે વિરાટ સુધી બધા આવી જાય, એ બધા ઈશ્વર કોટીમાં જ કહેવાય. વિરાટ અને જીવને બેને હરખા કેમ કહેવાય? બે હરખા નથી, કારણ કે જીવ પડખેના ઘરમાં હોતા એને ખબર નથી, ઓલા તો આખી ત્રિલોકીની ક્રિયાને જાણે છે, એટલે બંનેમાં ભેદ છે. ઘણો ભેદ હોવા છતાં એક સરખા બેને સમજે છે. જેવો જીવ છે સામાન્ય, એવા જ ઈશ્વર સામાન્ય છે એમ માને. ઓલા તાકાત દેખાડે તે શું કરે? એટલે એને સમજી રાખવું જોઈએ કે જીવની કેપેસિટી આટલી છે અને ઈશ્વરોની કેપેસિટી આટલી છે, એ વાત એને તારતમ્યતા સમજી રાખવી જોઈએ. અહીંયા ભક્તો એક વાત સમજ્યો, ઉપાસનાના બળે કરીને ગજબની તાકાત આવે છે, પણ એ બધું દેહમાં જ્યાં સુધી છે ત્યાં સુધી જણાતી નથી. દેહમાં જ્યાં સુધી ત્યાં સુધી તાકાત જણાતી નથી. જ્યારે ઈશ્વર છે આમ તમે જો ગણો ઈશ્વર એટલે પુરુષોત્તમ નારાયણ ને આગળ કાલે જ આવ્યું તોડતાલા રાગ જેવા છે, આવ્યું તું ને. જયારે પોતાનો જે ભક્ત છે એ તો મહાપુરુષ કરતા મોટો છે, પરંતુ એ બધું જ આ સતે દેહે એટલું માલુમ પડે તે નથી. ઓલો જો ઈચ્છે તો પ્રલય કરી નાખે, બોલો ભૂકા કરી નાખે, એવી સામર્થ્ય ભક્તમાં અત્યારે જણાતી નથી. એટલે કહેવાનો મતલબ મહારાજનો અહીંયા જીવની સરખામણી નથી, યાદ રાખજો. બેના કારણની સરખામણી નથી, બેના કાર્યની સરખામણી છે. જીવની ઈશ્વરની કાર્યની સરખામણી છે. મહારાજ કહે કે જે આ યોગવાળા છે એ બેના કાર્ય હરખા કહે છે, પણ કાર્યમાં બહુ જ બેને ફરક છે. કારણ તત્વમાં ત્યારે તમે જાઓ ત્યારે તો ભગવાનનો ભક્ત હોય તો ઓલા કરતા મોટો છે, પણ કાર્યની સામે જયારે મહારાજ કે નિસ્બતતા છે ત્યારે અનુસંધાન ટાંકવું જોઈએ. મહારાજ વિવેકનો બતાવ્યો, આ લોકનો કોઈક મોટો માણ આવ્યો હોય તો આગળ બેહારો, એનું સન્માન કરવું, નતર એને જમપુરી હાચવીને એવો હોય હે તોય કરવું ને, તોય કરવું. એ શું છે? વિવેક છે. શું છે? વિવેક. એમ જો આ વિવેક ચૂકી જાય, આપણે વિવેક ચૂકી જાય તો પરિણામ શું સર્જાય? વિવેક ચૂકી જાય ને તો બહુ મોટી ઉપાધિ થાય. પરીક્ષિત ને કેવડી ઉપાધિ થઈ? વિવેક ચૂક્યા એટલે થઈ ને. કહો દક્ષ ને કેવડી મોટી ઉપાધિ થઈ? એ બધા વિવેક ચૂક્યા એટલે મોટી મોટી ઉપાધિ થઈ. એવી રીતે જે ઈશ્વરો આદિક છે એ ભગવાનના ભક્ત છે એમ માનીને એની વિશે પણ તુચ્છ ભાવ અથવા તો એની ઘૃણા એવું હોવું જોઈએ નહીં. જો ઘૃણા પ્રગટ થાય તો એને અવલંબન કરીને એને ઘણા બધા વિક્ષેપો આવવાની શક્યતા હોય. ઘૃણા અને ઘૃણા એટલે કોને કહેવાય ખબર? એની વિશે ગમે તેવી વૃત્તિ આપણે રાખીને ગમે તેવી એની વિશે બોલી એમ નહીં. આ સમજી રાખવું, એની કેપેસિટી આટલી છે અને મારા ભગવાનની આટલી છે અને મારી આટલી છે, સમજી રાખવું. પણ જો ન સમજાય ને બધું સમકક્ષ સમજી બેસે તો ઉપાધિ થાય. ઉપાધિ કેવી થાય? જયારે કોઈ પ્રતિસ્પર્ધી પ્રશ્ન કરે કે તું એમ માન છો કે આપણે નિશ્વર બધા હરખા છીએ, તો કન્યાક લે પ્રલયાનો, કન્યાક આ પૃથ્વીનો પ્રલય લે, મન મારી નાખ, લે હું ઉભો, તો શું કરો? ત્યારે એક પણ રહે એની એ યોગવાળાની કચાશ છે, એની સમજણમાં એટલો ફેર છે. એવી રીતે જીવ ઈશ્વરને વિશે જે તુલ્ય રૂપ દોષ છે તેને ટાળવાના અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી છે. ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યા છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે ને તે ભૂત સર્વે જીવના દેહોને ધારી રહ્યા છે. એની અંદર પંચ મહાભૂત છે અને એ જ પાછા એના જે એની અંદર રહેલા જે ભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ જ અનંત આત્માને ધારી રહ્યા છે. એટલી સામર્થ્ય તો એની અંદર રહેલા ભૂતોમાં છે. અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે, ઈશ્વર છે તે સર્વજ્ઞ છે. જીવ અલ્પજ્ઞ છે, એ તો ફોન આવે તો ખબર પડે ઘેરે હું હાલે, નહીતર કાંઈ ખબર પડે નહીં. અને જ્યારે ઈશ્વરો છે એ સર્વજ્ઞ છે. એક વાત સમજો, પહેલી વાત તો ત્યાં તફાવત છે કે જીવ અને ઈશ્વર. જીવ શક્ય છે કે લગ 84માં ફરતો ફરતો માણસ બન્યો હોય, એટલે એની કોઈ વિશેષ પૂર્ણ સામગ્રી એની પાસે નથી. જ્યારે ઈશ્વર કોટીને પામ્યો છે એ ઘણા બધા દાખલા પછી ઘણી બધી મહેનત પછી ઈશ્વર કોટીને પામેલ છે, એટલે એની પાસે જે સામર્થ્ય છે એ આખી જુદી છે. હા, જીવ પણ થાય, પણ એને જેમ ક્યારેક ભજન કે જે કર્યું તે એમ આ જીવ પણ મંડી. પણ અહીંયા જે જીવની વાત છે ને સામાન્ય કક્ષાનો, સમજે, નોર્મલ જીવની વાત છે. બાકી ભગવાનના ભક્તની જયારે વાત આવી ઉભી રહી ત્યારે તો આખી વાત જ ન્યારી છે, સમજે. એ તો વ્યાપકાનું સમ ન કીધું, મહારાજ ઓલું ઘોડું જીવતું કર્યું, મહારાજ જરાક નારાજ થઈ ગયા. મહારાજ કે મહારાજ એટલે હું તમે નારાજ થઈ ગયા કે, અને એમાં હું મોટી ધાડ મારી કે, ઓલું એક બ્રહ્માંડ એમાં કોઈ ભગવાન ભજતા નહોત કે, તો મને એમ મનમાં થયું કે એમાં કોઈ ભગવાન ભજતા નથી, કેદી મોક્ષ થાય. તે પછી એને જરાક છોડી નાખ્યું કે બ્રહ્મા નામ કે ચોળી નાખ્યું, બોલો. અને એ બધા જીવ કે અહીં આવે અને જીવનું રૂડું થાય એવું કર્યું અને એમાં એક મચ્છરી આમાં હતી મૂકી દીધું, એમાં કઈ મોટી વાત છે કે, બોલો. પણ એ ભજનના પ્રતાપે એ સ્થિતિ પ્રાપ્ત થાય. પણ અહીંયા જે લેવલ સમજાઈ રહ્યા છે એ નોર્મલ નોર્મલ પ્રમાણમાં જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ જે વિભાગ છે એ પાંચ વિભાગ જે પડ્યા એ એની તારતમ્યતાના આધારે જ પડ્યા છે, એની સામર્થ્યને લઈને જ પડેલા છે. એટલે બે તત્વને કદી હરખા કહેવાય નહીં. પછી એ સ્થિતિને પામે અને પછી થાય એ વાત અલગ છે. દાખલા તરીકે અસત શુદ્ર છે, એનું મુખ્ય કાર્ય શું હતું? આ બધું સાફ કરવું, વાળવું. અસત શુદ્ર જે હરિજન ભંગી જે લોકો કહેવાય તે. પણ પછી એમાં કોઈ ભણી અને બહુ મોટો ડોક્ટર આંબેડકર જેવા થાય અને પછી એની સેવામાં મોટા મોટા માણસોને રહેવું પડે. પણ એવા કોક હોય ને, પણ નોર્મલી નો શક્ય બને કે એની સેવામાં સમાજને રહેવું પડે. નોર્મલ એવું જ હોય કે એને સમાજની સેવા કરવી પડે. એમ આમાં પણ એવું છે, નોર્મલી એવું છે કે જીવ કરતા ઈશ્વર સમર્થ છે. પછી જીવ ભગવાનને ભજી અને અનેક ગણી સામર્થ્ય વાળો થાય એ વાત ન્યારી છે. સંપ્રદાયમાં દેખાણું છે ને એવું ઘણી જગ્યાએ લો, કે આ ઈશ્વર કોટી પણ ભગવાનના ભક્તને આગળ હાથ જોડીને ઉભા રહે. લાલદાસભાઈ હતા ઉપલેટાના, તો એકવાર કાળ એની પહેર્યો અને કાળ કે કામ સિંધો ને કે તો મારે શું કામ હોય, તો કાક સિંધો ને જરાક દયા કરો, સેવાનો લાભ આપો. બહુ આજીજી કરીને તે લાલદાસભાઈ કે તો એક કામ કરીને વાડામાં કે બાવળ ઉભો છે કે એને ખેંચતો જાજા. તે બાવળ ને તો ખેંચતો ગયો, કાળ ખેંચે એટલે બાકી મૂકે, ખેંચ્યો તો ખરો પણ ગામની વચ્ચે ચોક પડતો તેને ઊંધો મૂકી દીધો અને પછી ભાગી ગયો. સવારમાં બધા ગાડા વાડા જોડી અને ખેતરવાડીએ જતા હશે, પણ બધા હાલતા હાલતા ચોકમાં આવીને ઉભા રહે, કારણ કે એવડો જબર બાવળ, ગાડું આમ તેમ થાય નહીં. બધા વિચાર કરવા માંડ્યા, મળો આ શું થયું, કે રાતમાં નથી વાવાઝોડું, નથી વરસાદ, અને આવડો તોતિંગ બાવળ્યું અહીં આવ્યો ક્યાંથી? કે તે કોઈકે કીધું આવો બાવળ તો લાલદાસભાઈની ઘેર હતો, કે તપાસ કરો. તો તપાસ કરી તો જે જગ્યાએ બાવળ્યો હતો ને તો ખેહ્યો ને, તે બે ત્રણ માથોડા ખાડો પડી ગયેલો. લાલભાઈ ની પાસે આવીને કહ્યું, પેલા લોકો કે લાલભાઈ આ બાવળ કોને ખેંચી નાખ્યો? તો કયો? તો તમે વાડામાં તો ઈ. તો કેમ? તો કે ખેંચ્યો તો ખરો પણ ગામમાં વચ્ચે ચોકમાં ઊંધો નાખ્યો છે. કે લાલદાસભાઈ કે ઓ ઠેક ઓલો કાળ માળો ન્યા નાખીને વિજો ગયો કે ખરો છે ભાઈ? કે તો કહું શું કરું? તો કહે આખું ગામ ભેગું થાવ અને કાપો હાતાળી રસ્તો થઈ જાય. ઈ સામર્થ્ય શું કહેવાય? ઈશ્વરની સામર્થ્યને પણ ઉલ્લંઘી ગયા. પણ એ નોર્મલ ન હોય, એ તો હરિભજનના પ્રતાપ એ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા હોય. ભગવદાસ સ્વામી પાસે નતો એટલે બ્રહ્માજી કીધું મારે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન કરવા જવા, તો જઈ આવો ને, તો મારથી એમ ન જવાય, રજા લેવી પડે, પરમિશન લેવી પડે સ્વામીના દર્શન કરવા. એટલે તો તેમ બ્રહ્માને રજા, તો તઈ તો ત્રિલોકીના માલિક છે, તો પણ હું પણ ત્રિલોકીના માલિક છું, એમાં કઈ મોટી ધાડ મારી કે સ્વામીને મોટે પાગળ અમે તો હું એમ ક્યાં લેખામાં, તમે જરાક દયા કરીને દર્શન કરાવી દો ને. કે વિચારો આટલી બ્રહ્મા એની મહત્તા સમજે અને સ્વામી ભેગા રહેલા જ કેટલાક કેટલાક ગુસપુસ વાતો કરે. ત્યારે ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી બેઠા બેઠા હવારના પરમાં કામ ક્રોધ લોભાદિક ને ખોદે ને, તે હું કે ખબર આ મહાણી આજુ કે ત્યાંના પરમાં ઝાપડા લઈને બેઠા કે. અને બ્રહ્મા એમ કે એના દર્શન માટે પરમિશન લેવી પડે, કારણ કે દેહધારી એટલે એને સમજ ન પડે ને. એટલે પછી ભગવદાનંદ સ્વામી કે પણ ત્યાં જવું કેમ, અહીંથી જુનાગઢ ઘણું દૂર છે, તો કે હું પ્લેન લઈને આવ્યો છું, વિમાન લઈને એમ બેસી જાઉ, જો આમ કેવી સામર્થ્ય દેખાય, હું વિમાન લઈને આવ્યો છું, મારે વિમાનમાં બેસી જાઉં, હું તમને એને ઉતારી દઈશ. અને વિમાન લઈને પ્રસિદ્ધ વાત જુનાગઢ ગયા. પછી ભગવદાનંદ સ્વામી ગુણાતીતાન સ્વામી પાસે જેની કહે કે બ્રહ્માજી આવ્યા છે ને તમારા દર્શન કરવા છે, એટલે હું એને હારે આવ્યો છું. તો સ્વામી બોલાવું સ્વામી કહેવાને એવા હું વારંવાર તેડા આવ્યો છું, કે ભલે તમે લાવ્યા છો તો આ ફેરી આવો પણ ફરી વાર લાવતા નહીં કે. હા વિચારો, પણ આ સામર્થ્ય ભજનના પ્રતાપે હોય. અને ભક્તો હવે જે કહીશ નહીં તો કદાચ તમારું કાળજું ફાટી જાય. પેટલાદના લાલદાસભાઈ પ્રભાત્યા બોલતા હોય સવારમાં રોજે રોજ, એમાં એક દાડો પ્રભાત્યા આંખી વીચીને બોલતા હતા, બોલતા બોલતા આંખ ખુલી ગઈ, તો નીચે ઢોલિયા પર બેઠા બેઠા બોલતા, નીચે નરનારાયણ બેઠા હતા અને જોઈએ, અરે તમે કોણ? તો કે અમે નરનારાયણ. કેમ? તો કે રોજ આવીશ તમારા પ્રભાત્યા સાંભળવા. તો ઉપર બેહો ઉપર બેહો. તો ના તમે બેહો, કે અમે નીચે બરાબર બેઠા છીએ, તમે તો પ્રગટના ઉપાસક છો, ઉપર બેહો. કે કરો વિચાર તમે, પણ આ લાગટ ન થાય. આ તો એવી જેને ઉપાસના થાય, એવું જેને ભજન થાય, એને માટે ઈશ્વરની સ્થિતિને ઉલ્લંઘી જાય. બાકી નોર્મલ ઈશ્વર અને જીવમાં ભેદ છે. કેટલાક હરિભક્તો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જાય કે સ્વામી વરસાદ વરસતો નથી, માટે કાંઈક દયા કરો ને. સ્વામી કે કઈ બાજુ થાવ? તો પેટલા જ થી આવી, ઉપલેટા થી આવી છે. સ્વામી કે ભલામણ તમે ઉપલેટા થી આવ્યા, ત્યાં સુધી ક્યાં ધક્કો ખાવાની જરૂર હતી? ત્યાં જ બધું પતાવી લેવું હતું ને, તો ક્યાં પતાવો?
તો લાલદાસભાઈ ન કહેવાય કે તો વરસાદ વરસી જાત કે. સ્વામી ને કહે કે સ્વામી એટલા બધા સમર્થ. સ્વામી કે સમર્થ ની ક્યાં કહો, રોજ ઇન્દ્ર એના દર્શન કરવા આવે છે. લ્યો અને પોતે કથા કરતા ને ત્યારે ઇન્દ્ર આવીને બેહે છે અને પગે લાગીને પછી જાય છે. રોજનો ક્રમ છે એને ધામમાં જવું છે. એટલે કે તો તમે એક કામ કરો, એમને કહેજો કે ઇન્દ્ર ને કયો કે વરસાદ વરસાવે. તો ભાઈ ઇન્દ્ર આવે એની ખાતરી કેમ, ઓળખાણ કેમ થાય? તો લીલો જબ્બો પહેર ના આવે છે અને ઇન્દ્ર સમજ્યો. અને પછી બીજે દાડે લાલદાસભાઈ ને વાત કરી, ઇન્દ્ર અહીંયા આવે જો એટલે બેઠો ને ઇન્દ્ર છે, જો ખૂણે બેઠો કે કુકડું વળીને ઇન્દ્ર છે, હમણાં પગે લાગવા આવશે ને ત્યારે કહેજો વરસાદ વરસાવે. એટલે પગે લાગવા આવ્યો ત્યારે લાલદાસભાઈ કાંડું પકડ્યું અને કીધું, ભલા માણસ મૃત્યુ લોક ઉપર અત્યારે કેટલાય ભગવાનના ભક્તો સંતો દુઃખી થાય, વરસાદ નથી વરસાવતો, તને શું વાંધો છે? તો પણ તમે આજ્ઞા કરો તો વરસાવું ને કે. તો મારી આજ્ઞા, તો હમણાં બગડાટી બોલાવી દો. બોલો ગ્રહસ્થ ત્યાગી નહીં, ગ્રહસ્થ ભક્ત આજ્ઞા કરે ને બગડાટી બોલાવી દે અને વરસાદ વરસે. પણ આ ભજનના પ્રતાપે, આ લાગઠ નો હોય, આનો અપવાદ હોય. પણ નોર્મલી એમ કહે છે કે બંનેમાં ભેદ છે, પરંતુ યોગ વાળા ભેદને સમજી શકતા નથી ને એમ માને છે કે જીવ અને ઈશ્વર બધા એક સમકક્ષ છે, એની ભૂલ છે. કારણ કે એમ જ જો સમજી રાખે તો પ્રતિસ્પર્ધી કોઈ પ્રશ્ન કરે ત્યારે ઉત્તર એનાથી થાય નહીં. પણ મહારાજ કે કોઈ અમારે જેવા મોટા માણસ પાસે સમજે ને તો મહારાજ કે સમજાય લો. કારણ કે જીવ અલ્પજ્ઞ છે અને પરમાત્મા સર્વજ્ઞ, ઈશ્વર સર્વજ્ઞ છે. એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરની વિશે સંપૂર્ણ ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ ઈશ્વરને વિશે સંપૂર્ણ રહેવા દે નહીં, સંપૂર્ણ રહેવા દે. કારણ કે ઈશ્વરના મંદિરો કેટલા છે પૃથ્વી પર? લો દક્ષિણમાં લાગટ ઈશ્વરના જ મંદિરો છે, પરમેશ્વરના ક્યાંય નથી. હવે ઈ લોકોને એમ કે આમ બે હરખાય છે, એ હરખું રહેવા દે, શાસ્ત્ર રીતે સાબિત ન કરવા દે. માટે મહારાજ કે પરસ્પર બાધા, માટે જીવ અને ઈશ્વર બે તત્વના ભેદને સમજવા યોગવાળાની આટલી ખોટ છે. માટે જીવ ઈશ્વરને વિશે સંપૂર્ણ ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખવાળાને એ દૂષણ છે, જે હવે સાંખવાળા આવ્યા એને હું ક્યાં ખોટ લઈ જાય છે, સાંખવાળામાં ક્યાં ખામી છે? શું કામ સાંખના મતને આખે આખો મહારાજ ન સ્વીકાર્યો? એ મહારાજ બતાવે છે. સાંખ એટલે ખોટું કરવું, યોગ એટલે પરમાત્મા સાથે જોડાણ કરવું. ખોટું થાય તો જોડાણ થાય, જોડાણ થાય તો જ ખોટું થાય. સિક્કાની બે બાજુ છે, કાં તો ખોટું કરી નાખો તો ભગવાનમાં જોડાણ થઈ જાય, અથવા તો સંપૂર્ણ જોડાઈ જાઓ તો જગત ખોટું થઈ જાય. બે મત છે. એ મારે યોગની વાત બતાવી, હવે સાંખની વાત બતાવે છે કે 24 તત્વ કહ્યા ને એ દૂષણ છે, જે સાંખવાળા જે 24 તત્વ કહ્યા છે ને 25માં પરમાત્માને કહે છે ને તે 24 તત્વને મિથ્યા કહે છે ને પરમાત્માને સત્ય કહે છે, ત્યારે તે પરમાત્માને પામે છે કોણ? સાંખવાળાનો મોટો ગોટાળો રહી ગયો કે 24 તત્વની અંદર જીવ છે, 25માં પરમાત્મા છે, અને પાછા હું કે ખબર 24 તત્વ તો મિથ્યા છે, તે મિથ્યા થઈ જાય, જીવ મિથ્યા થઈ જાય અને જીવ મરી જાય અથવા તો મિથ્યા થઈ જાય, ખોટો થઈ જાય, તો પછી ભગવાન એકલા રે તો એની પાસે જાય કોણ? કોઈ રહ્યું જ નહીં તો 24 તત્વ ભેગો જીવે ખતમ થઈ ગયો તો ભગવાન સુધી જાય કોણ? અથવા તો ભગવાનનું ભજન કરે કોણ? અથવા 24 તત્વની અંદર રહેતા થકા ભજન કર્યું તો અર્થ શું? કઈ પ્રાપ્ત નથી કરવું તો. મહારાજ કે સાંખવાળાનો આવડો જબરો મોટો ગોટાળો છે. કેમ? જે પામનારા જીવને તત્વથી ભિન્ન કયો નથી, માટે એ જે દૂષણ છે તેને ટાળવાના અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી છે. એ 24 તત્વ કયા? તે જીવીને હોય નહીં, માટે તત્વ ભેળા જીવ ઈશ્વરને કહ્યા છે. તે જીવ ઈશ્વર એ તત્વ થકી પૃથક છે ને પરમાત્માને પામે છે. માટે મહારાજ કે એવું વિચારવું કે જે 24 તત્વ એ જીવ વિનાના હોય નહીં, માટે એ 24 તત્વ જીવ સ્વતા હતા તો જીવ પણ એની સાથે એક રસપણાને પામેલો હતો. પરંતુ તેમ છતાંય વસ્તુગતે 24 તત્વ છે કારણ સ્વરૂપમાં, એ ચૈતન્ય છે જળ સ્વરૂપમાં, સ્થૂળ સ્વરૂપમાં જળ સ્વરૂપે છે. તો એવા જળ સ્વરૂપે જે તત્વ કીધી એની ભેગો જીવ છે, ચૈતન્ય હતો, જીવ ચૈતન્ય છે અને એવો જે જીવાત્મા છે એ પરમાત્માનું ભજન કરે છે અને એ પરમાત્માને પામે છે. 24 તત્વ પડ્યા રહે છે એની એકેને ભગવાનનું મેળ નથી, પણ જે જીવ તત્વ 24 ની અંદર એકાકાર બની ગયેલો દેખાય છે એને પરમાત્મા મળે છે. અને હકીકત વાત એવી છે ખરી, આપણે બધા ઇન્દ્રિયો અંતકરણની સાથે એકાકાર બની ગયા, એક રસ બની ગયા. લો તમે જોવો ને, દેહના સુખ ને સુખ મનાય છે ને, જીવના સુખ કરતા જ આજો તો દેહના સુખ ની ઉપાધિ છે. તમે જોજો, ગમે ને યાત્રા કરવા જાય ને તો એ કોઈ દી નહીં વિચાર કરે કે એના કથા વાર્તાનો મેળ પડશે કે નહીં પડે, દર્શનનું કેમ થાય, તરત કે ઉતારાની વ્યવસ્થા થઈ જાય કે નહીં થાય, વાહનનું કેમ હશે, જમણવારનું કેમ થાય, દેહની ચિંતા. અને અમે યાત્રા ઘાટે, તમને ખબર ને, હમણાં યાત્રા આપણે લઈને ગયા ને, તે નકરા દેહની ચિંતા વાળા જોવા મળે, જીવની ચિંતા વાળા તો કોક મળે. લો હવે કોક યાત્રા કાઢો ને ત્યારે તમે છે ને દર્શન થાય કે એની ઉપાધિ નહીં કરતા, એને ખવડાવજો હરખું, કારણ કે હવે દેહની ઉપાધિ વાળા છે, દેહની ચિંતા કરે. તમે પોહા એવા દર્શન કરો, પોહા એવી કથા વાર્તા કરો અને ભજન ખૂબ કરાવો, પણ ટાઈમ હરખા ખવડાવો ને તો જોઈ લો તેમ મજા એની પછી. એટલે જગત આખું દેહનું જ ભજન કરે છે, ભગવાનનું ભજન તો માહી કોક જ કરતા હશે. દેહનો આહાર કે દેહનું પોષણ ન થાય તેમ છતાં મીંડો રહે એવો તો માહી કોઈક જ હોય, બાકી દેહનું જ ભજન થાય, દેહને સુખરૂપ માને. બોલો, એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કે જે આત્મા છે એ 24 તત્વોની સાથે એકાકાર બની ગયેલો છે, પરંતુ એ જે 24 તત્વ એની અંદર આત્મા નથી એમ નહીં, અને આત્મા છે તોય પણ એ 24 તત્વની સાથે એક જ છે એમ નહીં, એના કરતા જુદો છે, અને એ જ પરમાત્માને ભજે છે. માટે દેહ અને આત્મા એનો વ્યવહાર જેમ સાંખ્યવાળાએ બધો એકાકાર કરી દીધો, એમ આજકાલ બધા એકાકાર કરી દે છે. તમે જો વિચારો ને તો ખબર પડે કે દેહ આપણો છે જ નહીં. આપણી વાણીમાં કહીએ છો, આ મારા હાથમાં વાગ્યું, એમ હું કહીએ મારા હાથમાં વાગ્યું, મારો હાથ કીધો એટલે હું કરતા જુદો થયો ને, હું અલગ અને મારો અલગ. આ મારા કાકા છે તો કાકાની પોતે અલગ થયા કે ન થયા, હે કે કાકા ઈ જ પોતે છે. હે આ મારી આંખમાં ખબર નહીં કણું ક્યાંથી પીડ્યું એટલે શું થયું, આ મારી આંખમાં કણું ક્યાંથી પીડ્યું એટલે મારી થઈ એટલે અલગ થઈ, આ મારા પગમાં કાંટો વાગ્યો છે મારો થયો એટલે અલગ થયો. એટલે બોલીએ છીએ આપણે કે જીવ અને આત્મા બે આપણી આપણી સહજ પ્રકૃતિમાં એવું વણાઈ ગયેલું છે, આપણા મોટા મોટા મહર્ષિઓ વણી દીધું છે કે તું અને તારો કહેવાતો આ દેહ એ બે અલગ છે, પણ પછી જ્ઞાનાશ ન રહ્યું એટલે બે એકાકાર થઈ ગયા. એટલે મહારાજ બહુ સરસ અહીંયા વાત બતાવે છે કે સાંખ વાળાની આ મિસ્ટેક છે, એ 24 તત્વ ભેગા જીવને લે છે, જીવશ્વરને લે છે, અને પછી પાછા શું કરે, તત્વને ખોટા કરી નાખે. તત્વને ખોટા કરે, જીવે ખોટો થઈ જાય, જીવ ખોટો થઈ જાય, ભજે કોને પછી. માટે મારે કેને એમ વિચારવું જોઈએ કે 24 તત્વ પણ ખોટા નથી, એની અંદર પણ ચૈત્યને રહેલો છે, પણ કારણ સ્વરૂપમાં તત્વ રહેલું છે, કારણ સ્વરૂપમાં એનું ચૈત્યને રહેલું છે, અને એની અંદર એકાકાર બનેલો આત્મા તો સનાતન જ છે, અને સનાતન એવો જે આત્મા છે પરમાત્માનું ભજન કરે છે, એમ સાંખ મતમાં પણ સમજવું જોઈએ. એવી રીતની યુક્તિ શીખ્યું, અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય. જે તત્વની મિથ્યા તત્વ મિથ્યા છે ત્યારે તે પરમાત્માને પામ્યા અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કયા છે, તથા શ્રવણ મનન નિધિધ્યાસાદિક સાધન કયા છે, તે શાને અર્થે કયા છે. તત્વને ખોટા કરી નાખે તારે જીવ ખોટો થઈ જાય, અને ખોટો થઈ ગયા પછી બ્રહ્મચર્ય પાળવું, નિયમ પાળવા, ભજન કરવું, કોઈને હાટું કરવું ભાઈ, એ તો બધું ખોટું થઈ જાય. એટલે સાંખ ને આ મોટી ઉપાધિ થાય, એટલે સાંખ ની અંદર આટલી ખોટ છે. માટે તત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ ઈશ્વર તેને તત્વરૂપે કરીને કયા છે, પણ એ તત્વ થકી અતિ વિલક્ષણ છે. ભલે તત્વરૂપે કીધા, 24 ની ભેગા કીધા, પરંતુ તેમ છે તે અતિ વિલક્ષણ છે, કારણ કે તત્વ અત્યારે જળ સ્વરૂપમાં છે, જયારે જીવ અને ઈશ્વર એ ચૈતન્ય સ્વરૂપમાં છે, એટલે અતિ વિલક્ષણ છે. સાથે હોવા છતાંય તે પરમાત્માને પામે છે. ઇત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ વાળાને શીખવી, એને કોઈક મોટા સંતની પાસે એવી યુક્તિ શીખી રાખવી. અને યોગ વાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મચ્છ કચ્છ વરા નૃસિંહ વામન રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ વાળા છે આજ ખરેખર તમને ઉંઘાડી દેવો વિશે જો આ તમે જોજો તો ખરા ઘડીક સાંખ અને ઘડીક યોગ ઘડીક સાંખ અને ઘડીક યોગ મને ખબર છે આ વચરામૃતમાં તમને કાંઈ સમજાવવાનું નથી પણ તમે મારા ક્રમમાં આવો એટલે લીધા છો છૂટક્યો નથી સમજાય ખરું આ વચનામૃત પછી તમે સાંભળ્યા પછી આને ઘેર લઈ જાઓ અને લગભગ 50 ફેરી જો સાંભળો તમે તો તમને વચનામૃત સમજાય લગભગ સમજાય જાય 50 ફેરી તમે સાંભળો એટલે 99% સમજાય જાય એવું વચનામૃત છે 55 બીજું એટલે આ વચનામૃત તો એક ફેરી હા ખવડાવી દે સાંભળનારને કહેનાર બે ને પણ હા હા છડી ગયા પછી જો વચનામૃતના માધ્યમથી શ્વાસ ઉતરી જાય તો જિંદગીમાં પછી છડે નહીં હો એવી એની દવા આ ટ્રીટમેન્ટ એવી જ પાછી એકવાર વચનામૃતના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણ જે ઓળખાઈ જાય એનો સિદ્ધાંત એની રૂચિ એનો અભિપ્રાય જો સમજાય જાય તો દુનિયાની કોઈ તાકાત નથી અભિપ્રાયને કે સિદ્ધાંતને તોડી શકે બોલો વચનામૃતના માધ્યમથી સમજાવવું જોઈએ તમને કહું તમામ શાસ્ત્રને એ શાસ્ત્ર સદ્ધર છે એવમ બીજા શાસ્ત્ર જાઓ દો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્ર તમે લો તો એ શાસ્ત્ર સદ્ધર છે એને સાબિત કરવા માટે એને સાંખ વચનામૃતની લેવી પડે સમજાય કે વચનામૃતમાં પણ આમ કીધું છે એમ એને વચનામૃતની સાંખ લેવી પડે પણ વચનામૃતને સ્વયં સિદ્ધ થવા માટે કોઈની સાંખ ન લેવી પડે કે સત્સંગીઓ નામ છે એમ સમજાય એટલો સદ્ધર આ ગ્રંથ છે આની સલાહ સાંખ લેવી એટલે આની સલાહ લેવી પડે હાદી ભાષામાં કીધું કોઈ પણ ગ્રંથ હોય એને સંપૂર્ણ સમજાવવા માટે આને વચ્ચે રાખવું પડે આની સલાહ લેવી પડે વચનામૃતની જ્યારે વચનામૃત માટે બીજા કોઈની સલાહ લેવી પડે નહીં એવો આ સ્વયં અદભુત ગ્રંથ છે ખરેખર ભક્તો મને વચનામૃત ગ્રંથ બહુ જ ગમે છે અને કથાએ બહુ ગમે છે વચનામૃતની તમારા મનમાં એમ થાય સ્વામી તો લાગટ કરે જ રાખતા હો તો શિબિરમાં જ કેમ રાખો મારે તો કરવી છે પણ ગ્રાહક મળવા જોઈએ ને ગ્રાહક એને વેપાર છે ન કરીએ શિબિરમાં વળી ગ્રાહકો આવે છે ત્યાં થોડો ઘણો વેપાર થાય છે પછી તાળું મારી દેવું પડે જોકે ધીમો ધીમે રિટેલ હાલતો હોય એમ તો અમારે સવારમાં કથા થતી હોય ગામડે જાય ત્યારે કથા થાય પણ આનો સેલ ન ખુલે કે જબર મોટો શોરૂમ ખુલ્યો ને હજારો ગ્રાહકો મળ્યા આવવા એ વચનામૃતમાં ન થાય એનું કારણ ખબર આનો સેલ ખોલો ને તો એની કિંમત એટલી હાઈ લેવલ ની રહે કે જેવો તેવો માણસ ખરીદી જ ન કરે એની કિંમત જ એટલી હાઈ છે આમ કે જેનું ખીચું તપેલું ન હોય એ કુદ્યાને ખરીદી જ ન હાગે જે આત્મા ખૂબ બળ્યો હોય એ જ આને ખરીદી શકે એ જ આના પાનને પી શકે બાકી બીજાનું કામ નહીં વચનામૃતમાં તો ભલભલા ગોથા ખાઈ જાય સાંભળતા સાંભળતા તો ક્યાંય ને ક્યાંય પગી જાય અરે સાંભળી ન હાગે વચનામૃતમાં તો સાંભળી ન હાગે આની અંદર તો હું નથી એમ તમે કોણ આની અંદર શું નથી એમ એવું અદભુત વચનામૃત છે એટલે તમે જો જાગી ગયા માં 55 બીજામાં તો જાગી જ ગયા અને જો સુઈ ગયા તો હુઈ જ ગયા એટલે જગાડવા હાટું પછી ક્યાં સેટ લેતા જજો ઘેર જઈને સાંભળ્યો 40-50 ફેરી તો સમજાય તમને નથી સમજાતું એનું કારણ હું ખબર તમે વચનામૃતનો અભ્યાસ જ નથી કર્યો આમાંથી 10-20% આ હારો માલ છે એની વાત છે હો આ હારા માલમાં 10-20% જ ભક્તો એવા છે કે રોજ વચનામૃત વાંચતા છે બોલો આમાંથી નહીં તો નબળામાંથી શું કાઢી લેવું કહો એમાં શું હશે એટલે વચનામૃત સમજવું ગહન છે બાકી વારંવાર વાંચો ને વારંવાર તો આ તમને વગર મહેનત સમજાય એમ છે અમને પેલા વચનામૃત આ 55 બીજામાં પરસ્યો વાળી દેતું પેલા હું જયારે એકલો ક્યારેક વાંચતો હોય મને આમાં હું મહારાજ કે કઈ ખબર નથી પડતી એમ પણ પછી વાંચતા 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 કારણ કે એક બાજુ યોગની વાત વિચારીએ સાંખની વાત વિચારીએ પણ આ બધું લોચો લાગી જતો હતો પણ બહુ જયારે એનું મનન થયું ત્યારે પછી મહારાજ અંદરથી લાઇટ કરાવી કે તું હું કામ આમ લોચે છે આમાં સાધનની વાત જ નથી આ સમજણની જ વાત છે એમ લોચો ન્યાય લાગી જતો હતો કે એક બાજુ મહારાજ યોગને વાત કરે છે યોગમાં નહીં યમ નહીં નિયમ નહીં આસન નહીં પ્રાણાયામ પ્રત્યાર કાંઈ નહીં તો યોગને સિદ્ધ કેમ કરો એમ પણ મહારાજ કે યોગને સિદ્ધ નથી કરો ને યોગની સમજણને સિદ્ધ કરવાની છે અને એટલી હા પડી ગઈ ને પછી સરળ થઈ ગયું લ્યો પછી આ હોયલું થઈ ગયું અને પછી આનું બધું લોપરું આપણે જાણતા હતા, 24-25 નું એને સેટિંગ નથી આવતું, એ આપણને ખબર જ હતી. યોગ ને સાંખ ને બેન સેટ નથી થતું. એટલે વચનામૃત વારંવાર વાંચો, વાંચે જરા, નો સમજાય તો વાંચે રાખો. બોલો, સમજાય તો વાંચીએ, નો સમજાય તો વાંચે રાખો. એક દાડો મહારાજ તમારા હૃદયમાં બેહીન સમજાવશે કે આ વચનામૃત નું આમ કહેવા માંગુ છે, તો હું કામ મૂંઝાશે. વાંચતા હોય તો બરાબર છે, પણ આમાં એવા કોઈ વિરલા ખરા કે શિબિર ભર્યા પછી હવે નક્કી કરીએ છીએ કે વચનામૃત રોજ એક વાર વાંચશું. એક વચનામૃત બહુ લાંબુ હોય તમે તાર બે દાડા કરજો, લ્યો એવા વિરલા કોઈ ખરા. આમાં વાંચતા હોય કે ન વાંચતા હોય, જેટલા ને એમ સંકલ્પ થાય ભલે વાંચીશ પણ રેગ્યુલર નથી, અથવા તો વાંચીશ તો વિશે આંગળી કરી, એવા કેટલા તૈયાર થાય કે રોજ એક વાર વચનામૃત વાંચશું. એટલે આમાં તો ઘણો સમાજ તૈયાર થયો, તો મજા આવશે તમને. વચનામૃત વાંચશો ને પછી તમને બીજું વાંચવાનું એટલું બધું મન નહીં, ઇન્ટરેસ્ટ નહીં જાગે. એમ થાય આની ઉથલું મારી રાખીએ, મને હાથ આઠ ધંધા કરતો, હાથ આઠ ધંધા, પણ એમાંથી કોઈ ખારો ધંધો હાથમાં આવી જાય તો હાથને તાળા મારી દે, એક જ ચાલુ રાખે. આ સુરતમાં ઘણા મોટા મોટા હીરાની ફેક્ટરીને તાળા મારી દીધા, બોલો જમીનનું હરખું આવ્યું ને એમાં. યા વળી જરાક પાંચ બદલ્યા હોય ને શેઠ વળી ન્યા જાય તો હાથ પાછા આવે, બદલ્યા પાંચ હોય ને હાથ પાછા આપે, આ મારા નથી. હવે આ કોણ ઉપાધિ કરે, બદલ્યા પાંચ ને હાથ પાછા આવે, એને કેમ પગું? એને કહેતા મુકોન લફડું પડતો, આ ત્રણ ના છ થાય એ ન કરીએ, એમ કેમ ફેક્ટરી આ બંધ કરી દીધા? એમ આમાં એવું જ છે, આ ફેક્ટરી જો ખુલી જાય તો બાકી બધે તાળા લાગી જાય, તમારે બધે તાળા લાગી જાય. બસ આનો જ વેપાર કરવો, માલા માલ કરી દેવો, વચનામૃત તો માલા માલ કરી દે. જીવને ખબર ન પડે ને ત્રણ અવસ્થા, ત્રણ ગુણ ને 10 ઇન્દ્રિયો ને અંતઃકરણ બધાથી પર કરી દે, એવો ક્રમ છે. પણ થોડો ગહન છે મહારાજ, હવે પાછા યોગ અને સાંખની બેની વાત સમજાવી, બેમાં હું દૂષણ હતું, હવે પાછા યોગને વચ્ચે લાવ્યા છે મહારાજ. કે યોગવાળાની ઉપાસના કેવી છે મહારાજ બતાવજો. અને યોગવાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ, એવા જે મચ્છ કચ્છ વરા નૃસિંહ વામન રામકૃષ્ણ આદિ ભગવાનના અવતાર, તેને ધ્યાન કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે. યોગવાળા શું માને છે? ભગવાનના જે અવતારો આ પૃથ્વી પર થાય અને એમના ભજનના માધ્યમથી, એના સાધન તો જે કરતા હોય પણ એના ઉપાસના અને એના ભજનના માધ્યમથી જીવની મુક્તિ થાય. જ્યારે સાંખવાળા જુદું કહે, અને જે સાંખવાળા છે તે જેતે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસહ ઇત્યાદિ શ્રુતિ શાસ્ત્રે કરીને કહ્યું છે, ભગવાનનો સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે જ મોક્ષ થાય યુક્તિનું ગ્રહણ કરે છે. યોગવાળા શું કીધું? ભગવાન આ પૃથ્વી પર પધારે પછી એનું ભજન કરે, એનું ધ્યાન કરે, જીવનો મોક્ષ થઈ જાય. સાંખ વાળા કે ના ના, એ વાત અમને માન્ય નથી આવતી, કારણ કે આંખ કોની છે નથી હાલ્યા. બોલો, આંખ કોની છે? તો માયાની. તો ભલામણા આંખ માયાની, તો માઈક આંખ એ અમાઈક ભગવાનને જોઈ ક્યાંથી હગે? માટે આંખે કરીને ભગવાન દેખાય નહીં, અને જો દેખાણા તો ભગવાન હોય નહીં. બોલો, સાંખે આવું નક્કી કર્યું. કાન માઈક છે, હવે એ વખતે અમાઈક ભગવાન દિવ્ય છે, એનો દિવ્ય શબ્દ આ કાને સંભળાય નહીં, અને સંભળાણો તે ભગવાન જ ન હોય. ભગવાન તત્વ જે છે સાંખ વાળા એમ કે ન્યા મન ઇન્દ્રિયો અંતકરણ કોઈ પગી જ ન હગે, સિવાય કે સમાધિ સ્થિતિને પામે, સમાધિ સ્થિતિને પામે, અને સમાધિમાં જો અનુભવ થાય તો જ થાય, બાકી થાય જ નહીં એમ સાંખ વાળા કે. ઉલાહું માને છે કે ના, પ્રગટ ભગવાન થાય અને ભગવાન પૃથ્વી પર આવે ત્યારે એનું ભજન કરે મોક્ષ થાય. આ કે ના, ભગવાન પૃથ્વી પર આવે જ નહીં. એટલે બે નો અહીં ક્રોસ થયો. જો બે ઈચ્છે છે ખરખા, સાધન હરખા છે, કે યોગ આદિ સાધન કરવાથી જગત ખોટું થઈ જાય. સાંખ્યવાળા કેવું કહે છે કે યોગ એટલે યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે વગેરે કરવાથી જગત ખોટું થઈ જાય, એટલે સમાધિ થશે, સમાધિ થશે એટલે પરમાત્માના દર્શન થશે. યોગવાળા કેવું કહે છે, યમ નિયમ આસન આદિ સિદ્ધ કરવાથી ભગવાનમાં પ્રેમ થાય, પ્રેમ થાય એટલે ભગવાન મળી જાય. સાધન બેન એક છે, સમજણ બેન જુદી. એક એવું માને કે યમ નિયમ આસન આદિ કરવાથી જગત ખોટું થઈ જાય, જગત ખોટું થાય તો જ સમાધિ થાય, સમાધિ થાય તો જ ભગવાનનો મિલાપ થાય. જયારે બીજા એમ કહે છે કે યમ નિયમ આદિ આસન આદિ કરવાથી, પ્રાણાયામ વગેરે વગેરે કરવાથી ભગવાનમાં પ્રેમ જાગે, અને ભગવાનમાં પ્રેમ જાગે એટલે ભગવાનનું મિલન થઈ જાય. આમ બે ના મત અલગ પડ્યા. હવે જોઈએ આગળ શું દિશા થાય બે ની. એવી યુક્તિનું ગ્રહણ કરે છે, અને એ બે મત છે તો સારા છે, બે મત છે સારા ને મોટા માન્ય છે, અને એ બે નું યથાર્થ જો આચરણ કરે જે કરે તો તે પરમ ગતિને પામે છે. મત બે હારા છે, મત એક ખરાબ નથી. હું હારા છે તો કે મત યોગ એટલા માટે હારો છે, યોગના માધ્યમથી જીવને સહજ પરમાત્માના આલોચના જાગે છે, એટલા માટે કે યોગના માધ્યમથી એને પરમાત્માની પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે, એક પ્રકારનું સુખનો અનુભવ થવા માંડે. સુખનો અનુભવ થવા માંડે એટલે ભગવાનની બાજુ જવા માંડે, ભગવાનની બાજુ જવા માંડે એટલે ભગવાનનું મિલન થઈ જાય. સાંખી હારું છે, કારણ કે યમ નિયમ આસન આદિ જયારે કરવા માંડે ત્યારે ઓટોમેટિક એને પંચ વિષયમાંથી પ્રીતિ તૂટવા માંડે, એને કાંઈ જગતમાં કશું ગમે જ નહીં, કશું ગમે નહીં એટલે ભગવાનને પામી જાય. એટલે મત બે હારા છે, મત એકે ખરાબ નથી. અને એ બે મત છે તેમાં સાધન સરખા કયા જો આવ્યું ને, બે મતના સાધન સરખા જ છે, પણ ઉપાસનાની જે રીત છે તે સરખી નથી, ઘણી પૃથક છે. પણ બેની ઉપાસનાની જે રીત છે, ભગવાન પામવા માટેના જે એનો જે લક્ષ્ય ગોલ છે અથવા એની માન્યતા છે, એમાં બેમાં બહુ જ મોટો ફરક છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, હવે તો કીર્તન ગાઓ. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજયંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. અને એ સાંખ ને યોગ એ બે નો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે. ફરીને પાછા સાંખ યોગમાં ગયા, તમારું મનમાં થયું આહાશ નીકળ્યા બહાર, મહારાજ ફરીને પાછું રિવર્સ કર્યું. જો મહારાજ કે તમે બધા કીર્તન બોલતા હતા ને ત્યાં સુધી આ જ વિચારતા કે યોગ ને સાંખ્યમાં ક્યાં હરખવું છે ને ક્યાં ગોટાળા વાળું છે. વિચાર્યો છે તે કહીએ તે સાંભળો. જે યોગ વાળા છે તેને આત્યંતિક પ્રલયને અંતે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્ય રૂપ ભગવાનની મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષના કાર્ય જે 24 તત્વ તે રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા હિરણ ગર્ભ ને તેથી ઓરા 24 તત્વથી ઉપજો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા બ્રહ્મા વિષ્ણુ શિવ અને પૃથ્વી વિશે જે મત્સ્ય કુર્મ નૃસિંહ વરાદિક ભગવાનના અવતાર તથા શાલિગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે, એવું યોગ વાળાનું તાત્પર્ય જાણ્યું. મહારાજ કે યોગ વાળાનું આમ એના જે વિચારો જોયું તો એનો મત આવો હોય એવું મને દેખાવું. કેવું? સર્વથી પર, જો કે એ લોકોને પૂર્ણ જ્ઞાન નથી, પણ એ જેને સર્વથી પર ગણે છે એને મહારાજે અક્ષરધામ રૂપે વર્ણવ્યો, કારણ કે એ કઈ શેખ સુધી પહોંચ્યા નથી, પુરુષોત્તમ નારાયણ સુધી તો એની ઉપાસના છે જ નહીં. પણ ટૂંકમાં એ સર્વથી પર જ્યાં સમજે છે ત્યાં, એવું જે ભગવાનનું સ્વરૂપ એ ધ્યાન કરવા યોગ્ય છે, એની નીચેના જેટલા જેટલા લેવલ આવે છે એ બધા ધ્યાન કરવા યોગ્ય છે એવું માને છે. કે પેલું જે તત્વ હતું એ જ તત્વ આમાં આવ્યું, એ જ તત્વ આમાં આવ્યું, એ જ તત્વ આ રૂપે બન્યું, એ જ તત્વ આ રૂપે બન્યું, એ જ વિરાટ રૂપે બન્યું છે ને, એ જ પ્રધાન પુરુષ રૂપે બન્યું છે ને, એ જ બ્રહ્મા વિષ્ણુ રૂપે બન્યું છે, બધું એ જ બન્યું છે ને, એ જ તત્વ જે છે જેને સર્વથી પર પરમાત્મા કહે છે, એ જ આ પૃથ્વી પર મચ્છ કચ્છ વરાહાદિક રૂપને ધારણ કરે છે, માટે બધા એનું ધ્યાન કરાય એમ યોગ વાળા માને છે. મહારાજ પોતાનું મંતવ્ય આપતા યોગ વાળાની આવી સમજણ છે, એવું યોગ વાળાનું તાત્પર્ય જાણ્યું. પછી સાંખ નો વિચાર ઉપજ્યો ત્યારે તેણે એ આકાર માત્ર નિરાકરણ કરી નાખ્યું, અને એમ જાણ્યું છે એ સર્વના વિચારનો કર્તર જે જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી, માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે. લો આ સાંખી વાળ્યો ને લોચો, ખોટું કર્યું એમાં વાંધો નતો, એનો મત સાચો હતો, સારો હતો, કે આંખે કરીને દેખાય બધું ખોટું, આંખે કરીને દેખાય એમાં કાંઈ હોય જ નહીં, સાર ન હોય, એનો મત સાચો હતો. પણ ખોટું કરતા કરતા થોડાક વધારે એની સ્પીડ પકડાઈ ગઈ, ત્યાં પૃથ્વી ઉપર ભગવાન પધારે ની આંખી દેખાણ તી ખોટા, તેના પછી બધું ખોટું બધું ખોટું બધું ખોટું કરતા કરતા મનમાં એમ થયું બધા ખોટા, એક હું જ સાચો છું એમ. ભક્તો આમાંથી એક વાત સમજવા જેવો, આપણે ઘણી ફરી આવું થાય, આપણે ક્યારેક ક્યારેક ભગવાનના સંતો ભગવાનના ભક્તો એની પ્રત્યે દોષ જ ગોતગુત કરીએ, દોષ ગોતગુત કરીએ, આ આશા દ્વારા તો કે આમ હારા પણ એમ આ છે, ઓલા હારા તો એ હારા પણ એના આમ છે, ઓલા હરિભગત તો કે આમ નિયમ ધર્મ પાળે છે પણ એમાં જરા કામ છે, તો ઓલા ભગત બહુ હારા બધા કે એમ કેમ તો કે આમ એ હારા છે પણ એમ આમ છે, એમ ખોટ ગોતતા ગોતતા પછી શું કે ખબર, આપણે બધા કરતા શ્રેષ્ઠ એવું કોઈ નથી, ત્યાં સાંખવાળાના આ ઉપાયથી થઈ. નતે સાંખ વાળાનો પેલો મૂળ એનો મત કેવો હતો, ઓરિજિનલ એનો મત કેવો છે યાદ રહ્યો તમને? ઓરિજિનલ મત તો એવો જ છે કે અનુભવમાં જે દર્શન જેનું થાય છે પરમાત્મા એ ધ્યાન કરવા યોગ્ય છે. મત એનો ઓરિજિનલ હતો, એને મહારાજ કીધું કે બરાબર છે, એનો મત બરાબર છે. પણ પછી એના જે આશ્રિતો થયા, એને જે સ્વીકારનારા થયા, એને આહિસ્તા આહિસ્તા પર ને મૂક્યા અને અપર ને મૂક્યા, બધાને મૂક્યા અને નક્કી કરી નાખ્યું આપણે જ બરાબર છીએ. આત્મા છે ને એની જેવું કોઈ નથી, મચ્છે ની, કચ્છે ની, વરાહે ની, રામ ની, કૃષ્ણ ની, કોઈ જ નહીં. આપણે બધા કરતા શ્રેષ્ઠ છીએ, બોલે બીજો નહીં, બોલે ઈ જ ભગવાન. લ્યો છેવટે સાંખ વાળા ત્યાં આવીને ઉભા રહ્યા. એવો જે સાંખ નો વિચાર તેને ટાળવાના અર્થે વળી યોગ નો વિચાર થયો છે. મહારાજ કે આ સાંખ વાળા કરતા તો યોગ વાળા શું ખોટા, ભલે ધ્યાન કરવાનું જરાક લેવલ નીચું લઈ ગયા હતા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી લઈ ગયા, પણ ન્યા સુધી તો પગ્યા. માટે આના કરતી હારા સાંખ વાળા કરતા, આ સાંખ વાળા થાવ નાસ્તિક થઈ ગયા અને પોતા સિવાય કોઈ માનવા તૈયાર નથી. માટે મહારાજ કે યોગ નો વિચાર થયો કે યોગ ઠીક છે. એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન ત્યાંનું એ પ્રકૃતિ પુરુષાદિક સર્વે વિશે અન્વય પણ છે. માટે સર્વે ભગવાન છે ને દિવ્ય રૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે અને વાતને દઢ કરવા અર્થે શ્રુતિ છે જે સર્વમ ખિલવિદમ બ્રહ્મ નેરનાસ્તિ કિંચન તથા ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેત્તરો યતો જગત સ્થાન વિરોધ નિરોધ સંભવાહા. એવી રીતનો યોગ માર્ગ છે, તેની વિશે પ્રવર્ત્યો જે મુમુક્ષ તેનો કોઈ વિઘ્ન નથી. મહારાજ યોગનો પક્ષ ખેંચ્યો, બહુ સમજે જેવો પક્ષ ખેંચ્યો. મહારાજ કે યોગ વાળાની મિસ્ટેક છે અને મહારાજ દબાઈ દીધી, એની ભૂલ તો છે, ક્યાંકથી કાઢશે હોત ને કદાચ. ભૂલ શું છે, ધ્યાન કરવા યોગ્ય ભગવાન જ છે, પણ લયને એને એવો લોચો માર્યો કે ધ્યાન કરવા યોગ્ય પ્રકૃતિ પુરુષે ધ્યાન કરવા યોગ્ય જ કહેવાય, પ્રધાન પુરુષે ધ્યાન કરવા યોગ્ય જ કહેવાય અને શિવ બ્રહ્મ સુધી ધ્યાન કરવા યોગ્ય કહેવાય. લોચો તો માર્યો, પણ એના કરતા સાંખ વાળે મોટો લોચો માર્યો કે કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી, આપણે પોતે જીવ જ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે મહારાજ કે એના કરતા બોલ્યા, હારા, ભલે એ પ્રકૃતિ પુરુષે આદિકને ધ્યાન કરવા યોગ્ય કહે છે, પણ એની અંદર અનુભવી પણ ભગવાન તો રહ્યા છે, એટલે એની અંદર પરમાત્માની સામર્થ્ય રહેલી છે. એટલે આપણે એમ સમજ્યો ધ્યાન કરવાનું કહે છે, પણ ભગવાનની સામર્થ્ય લઈને ધ્યાન કરવાનું કહે છે એમ માનજો. આના કરતા તો હારા, કારણ કે કોઈક પર તત્વ છે, એની સામર્થ્ય છે, એ સામર્થ્યને લઈને ધ્યાન કરવા યોગ્ય છે એટલું તો માને છે. માટે સાંખ વાળા કરતા યોગ વાળા હારા. શા માટે જે માર્ગ સ્થૂળ છે ને એને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું અવલંબન છે, સ્થૂળ છે એટલે કે એ માર્ગ સમજાય એવો છે, સ્થૂળ છે મને સમજાય એવો છે, અને એમાં ભગવાનનું અવલંબન છે. એ લોકો શું માને છે કે ભગવાન જે સર્વથી પર છે એની સામર્થ્ય આમાં આવી આમાં આવી આમાં આવી માટે ધ્યાન કરવા યોગ્ય છે. એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ભગવાનનું ધ્યાન થાય છે, માટે એ સારા છે. તે સારું જેવો તેવો હોય તે પણ એ માર્ગ થકી નિર્વિઘ્ન મોક્ષને પામે છે, પણ એ માર્ગમાં એક દોષ છે. યોગને વખાણ પાછા કે એમાં વળી પાછું એક દોષ છે જે એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિ પુરુષાદિકને અંશ અંશ ભાવે આવી જાય, ભાવ આવી જાય છે. ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે ને તેના અંશ હિરણ્ય ગર્ભ વિરાટ નારાયણ છે, એવી રીતે સમજાય તો મોટો દોષ આવે. જો ભક્તો આ આપણી ઉપાસનાની વાત આવીને ઉભી રહી, બહુ સમજવા જેવો પોઈન્ટ તમને કહું. મહારાજે શું કીધું, મહારાજ કહે કે યોગ વાળા એમ કહે છે પ્રકૃતિ પુરુષ ધ્યાન કરવા યોગ્ય છે, પ્રધાન પુરુષ ધ્યાન કરવા યોગ્ય છે, વિરાટ ધ્યાન કરવા યોગ્ય છે, બ્રહ્મ વિષ્ણુ મહેશ ધ્યાન કરવા યોગ્ય છે. મહારાજ કે એમ સમજે અને એવી રીતે સમજતા સર્વથી પર પુરુષોત્તમ નારાયણ છે એની સામર્થ્ય જેમાં ગઈ છે એમ માનીને ધ્યાન કરવા યોગ્ય છે એમ માને તો મહારાજ કે વાંધો નહીં, ભલે ધ્યાન કર, નિર્વિઘ્ન પાર પડે. પણ એમાં તકલીફ એ છે એમ નથી માનતા, યોગ વાળાની તકલીફ ત્યાં છે એમ નથી માનતા કે પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય આમાં ગઈ આમાં ગઈ આમાં ગઈ માટે ધ્યાન કરવું યોગ્ય છે એમ નથી માનતા. પણ એમ માને છે કે સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ છે એમાંથી જ ચવીને પ્રકૃતિ પુરુષ થયા, એનો જ એક ટુકડો પ્રકૃતિ પુરુષ છે અને એનો જ એક ટુકડો પ્રધાન પુરુષ છે, એનો જ એક ટુકડો એમાંથી જ એક ભાગ બ્રહ્મા વિષ્ણુ થયા છે, એમાંથી જ પ્રગટ થયા છે, એટલે એ રૂપ છે એમ માને છે. મહારાજ કે આનું જબ્બર મોટું દૂષણ છે, આ મોટા મોટેની ભૂલ છે. તે આજ ઉપાસના એમ જ છે ને, આપણે બધા કેવું માનીએ છીએ ઉપાસના બાબતમાં, એવું માનીએ છીએ કે મહારાજ અવતારી બીજા અવતાર એમ હું કામ ભેદ, તો કે મહારાજમાંથી બધા પ્રગટ થયા ને ફરી મહારાજમાં લીન થાય છે, જેમાં લીન થાય તે અવતારી, જે પ્રગટ થયા અને જે તત્વ લીન થાય છે અવતાર, અને જેમાં લીન થાય એ અવતારી, એવું આપણે માનીએ છીએ. પણ એ તો આના જેવું થયું, પણ હકીકત એમ નથી. યાદ રાખજો, હકીકત એમ સર્વોપરી ઉપાસના નથી કે એક જે તત્વ પુરુષોત્તમ નારાયણ એમાંથી બધા અવતારો પ્રગટ થયા, ફરીને પાછામાં લીન થાય છે, એમ અવતાર અવતારી ભેદ નથી. અને જો એમ હોય તો ધામ અલગ અલગ શક્ય ન બને. એક જ પુરુષોત્તમ નારાયણ માંથી બધા અવતારો થયા, ફરીને એમાં લીન થાય તો હું કેમ અલગ અલગ ધામ કરવા પડે ભાઈ? વૈકુંઠ કરતા ગોલોકનું સુખ અધિક છે, અક્ષરધામનું સુખ ઇતિ અધિક છે, હું કેમ કેવું પડે? હે, પણ કેવી રીતે ભેદ છે? તો સર્વથી પર પુરુષોત્તમ નારાયણ એ જ્યારે જ્યારે બ્રહ્માંડમાં કોઈ પણ કાર્યની જરૂરિયાત ઉભી થાય ત્યારે કોઈમાં કોઈમાં પોતાનો ઐશ્વર્ય પ્રતાપ મૂકે છે. ક્યારેક મહાપુરુષમાં મૂકે, ક્યારેક પ્રધાન પુરુષમાં મૂકે, ક્યારેક વિરાટમાં મૂકે, અને પોતાનું ભગવાન પણ મૂકે એની અંદર, સામર્થ્ય મૂકે. એ આ પૃથ્વી પર પ્રગટ થાય એને ભગવાન જ કહેવાય, બીજું ન કહેવાય. પણ એની સામર્થ્ય જ એમાં આવી છે, નહીં કે એમાંથી જ અલગ થયેલો ભાગ છે એમ નથી. અને એવા જે પુરુષોત્તમ નારાયણ સર્વથી પર તત્વ છે, એ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે એક જ વાર જાય છે, અને એ જ ભગવાન સ્વામિનારાયણ છે. આમ ઉપાસના સમજાય. સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે અવતાર અવતારી નું ભેદ કેમ છે? તો એક જણો તરત ઉભો થયો, ઉતાવળ્યો છે ને, એ કે ભવાયો ને એનો વેશ એમ છે. સ્વામી કે હતા છે એમ ભલામણ? હું અત્યાર સુધી મેં ત્યારે બેન સત્સંગ કર્યો, ભવાયો ને એનો વેશ એમ નથી. ભવાયો ને એનો વેશ એટલે એક ભોય હોય, તમને ખબર ને, ભોયા રમતા હોય, જોયા તક નહીં જોયા ને કોઈ દી જોયા છે? પેલા સારું વરમ એક જ ફેર્યા આવતા, હવે તો આખો દી ભવાય ઘરમાં હોય. બોલો, આ ટીવી ડબલું શું છે? ભવાયા જ છે ને. ભવાયા એટલે શું કહેવાય ખબર? જે પોતે હકીકત હોય એ ન દેખાય, બીજું કાંક દેખાય ને ભવાયા કહેવાય. સમજાય? ભવાય કોને કહેવાય? હોય એવું ન દેખાય ને બીજું કાંક દેખાય ને શું કહેવાય? ભવાય. ઓલો હોય તો જેહલો, પણ મેદાનમાં ગોપીચંદ બની ને આવે એને શું કહેવાય? ભવાય. સમજાય? તે તમારી ઘેરે આવે છે બધું, એ એમ નથી આવતું, એ ભવાયા. સ્વામીને કે સ્વામી ભવાયોનો વેશ એમ છે. સ્વામી કેમ ન હોય? ભવાયનો વેશમાં કેવું હોય? એકનો એક ભવાયો હોય, ક્યારેક ગોપીચંદ બને, ક્યારેક ભરતુરી બને, ક્યારેક ડગલો બની ને આવે. એમ એક જ પુરુષોત્તમ નારાયણ ક્યારેક આવા રૂપે આવે, ક્યારેક આવા રૂપે, ક્યારેક આવા રૂપે. સ્વામી કે એમ નથી. તો કેમ છે? તો સ્વામી કે તીર અને તીરનો નાખનારો એમ ભેદ છે. તીર અને તીરનો નાખનારો એટલે તીર અલગ, તીરનો નાખનારો અલગ. તીરના નાખનારે તીરમાં જેટલી શક્તિ મૂકી એટલું તીર દૂર જઈને પડે, એ તીર જાતે કાંઈ ન કરી શકે. એમ સર્વથી પર પુરુષોત્તમ નારાયણે જેમાં જેટલું ઐશ્વર્ય પ્રતાપ મૂક્યું એટલું જ આ બ્રહ્માંડમાં આવીને કાર્ય કરી શકે, એ તીરની જગ્યાએ છે અવતારાદિક, અને પુરુષોત્તમ નારાયણ તીરના નાખનારની જગ્યાએ છે. એમ ભેદ સમજવો. હજી કહું છું, બે દાડા બાકી છે. ઉપાસનામાં ગોટાળો હોય ને લોચો તો પૂછને પૂછી લેજો, એમને કાચે ને કાચા પાછા નહીં જતા. અને કાચે ને કાચા જો પાછા જાશો તો તમારો રોગ ટળશે નહીં, અને ઉપરથી આ ઓપરેશન કર્યું છે ને પાકશે, તે દુખાવાનો પાર નહીં રહે. તમે તો નહીં હખ લ્યો, પણ આજુબાજુ પડખેવાળાને હખ નહીં લેવાય દો. કારણ કે દુખાવો થતો એટલે પછી કે રાડ્યું નાખે ને, ન નાખે રાડ્યું, દુખાવો થાય એટલે રાડ્યું નીકળી જાય સહજ. એમ જો ઓપરેશન અહીં હરખે વ્યવસ્થિત નહીં થઈ જાય તો ચોક્કસ પાક લે હે, અને પાક લીધા પછી તમે તો દુખી થો, પડખેવાળા દુખી કરશો. જ્ઞાતા સરદાર હું વાતું આવી કે વાતું હતા છે કે એમ પાકશે. અહીંયા આપણે વચનામૃત હાલે છે ને, અમારે ઇંગ્લેન્ડમાં વચનામૃતની પારણ હાલતી લંડનમાં, પછી કથા તો મધ્ય પ્રકરણ જોરદાર, એ તો ઉપાસનાનું પ્રકરણ આખું જોરદાર વાતો થઈ. પણ વાતો થયા પછી દર્દીને મેં પૂછ્યું ને કે તમને હેટી આવી ગયું કેમ? એમ અમને કે હેટી આવી જ ગયું છે, કોઈ પાક નહીં લીધો હોય. અને અમે પછી પાછા ઉતાર્યા અને પછી પાક આવ્યો કોક કોકને. તેના તો મહાત્મા ઘણા આવતા હોય. એક મહાત્મા તો પહેલે દાડે શરૂ કરી દીધું, એટલે પાકવાળા એને રાડ્યું નાખી કે બહુ દુખાવો થાય છે. એટલે ઓલે પછી બીજી દી શરૂ કર્યું, એ કે આ સરદાર વાળા આવીને શું કરી કે, હે કાનમાં કીડા ખરેવી વાતો કરી કે, કેવી વાતો, આવી વાતો કરવાની હોય કે? પણ કામ શું થયું ખબર? હાથ પારણ ઉપરા ઉપર થયેલી. કેટલી? હાથ પારણ. એટલે ઉપરા ઉપર હાથ પારણ થઈ ગયેલી, એટલે ઘણા ખરા રૂજાઈ ગયેલું પાછું. એ સભામાં વાત કરીને બે ચાર હરિભક્તો પાસે, એ બંધ કરો બંધ કે, હું તમે બોલો છો કે? આવ્યો તમે કાચે ને કાચા મરી જાત, કોઈ દાડો સ્વામિનારાયણ કેવા કીધા તા કે? આટલા વર્ષે અમને 60 વર્ષે ખબર પડી કે સ્વામિનારાયણ આવા છે કે? બોલતી બંધ કરી દીધી આવઠા મૂકી. પછી તો ઘણા કાયદા કરવા પડ્યા. એટલે તમારે જોજો, કાચું ઓપરેશન ન રહી જાય, જરાય પાક થતો એવું લાગે તો જરા કેજો સ્વામી અહીં જરા પાક થાય છે, આપણે જરા એને શું કે એવું કરે, શું કે ડ્રેસિંગ કરી દેવું. પણ તમને કહું, આ વખતે જો ઓપરેશન આ વ્યવસ્થિત થઈ ગયું તો જિંદગીમાં કદી કોટી કલ્પે બીમાર થવાનું નહીં રહે, જે ઓપરેશન આરપાર એમને નીકળી ગયું તો. માટે બપોરની જ્ઞાન ગોષ્ઠીમાં કે કાલ આપણે ઉપાસના વિભાગ ઉપર બેઠા હોય ત્યારે જેને કોઈને જરાય તકલીફ પડતી હોય બધાય લાઈનમાં આવી જાજો, આપણે બધાને રિપેરિંગ કરી દેવું. અહીં બહુ અદભુત વાત મહારાજ કહે છે. મહારાજ કે યોગ વાળાનો આ મોટો પ્રોબ્લેમ આવ્યો. બોલો, પેલા જરાક અમને સારું લાગ્યું કે જરા ખારી વાતો કરે છે. કેવી વાતો કરે છે? કે પ્રકૃતિ પુરુષ વગેરે વગેરે એ ધ્યાન કરો યોગ્ય છે, અમને એમ થયું વાંધો નહીં, કારણ કે ભગવાનની સામર્થ્ય આવી છે ને. પણ પાછી નથી વળી આગળ વિદ્યા, આગળ વધ્યા શું કહેવા માંડે ખબર? ભગવાનનો અંશ છે એ બધા, ભગવાન ચેવીને એ રૂપે થયા છે, એટલે ભગવાનનો ટુકડો છે પ્રકૃતિ પુરુષ, અને બ્રહ્મા વિષ્ણુ આદિક પણ એના ટુકડા છે, એટલે ભગવાન અને આ બે અલગ નથી, બે એક જ છે. મહારાજ આને તો મોટો ખરખરો આવી દેલો, અંશ અંશી ભાવ આવી જાય છે. ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે અને તેના અંશી હિરણગર્ભ વિરાટ આદિક છે. એવી રીતે સમજણ સમજાય તો મોટો દોષ આવે, કારણ કે ભગવાન અચ્યુત છે, તે અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેના વિશે ચ્યુત ભાવ આવે છે ને અંશાંશી ભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહીં. ભગવાન કેવા છે? આટલા ગુણ ભગવાનની અંદર બતાવ્યા. ભગવાન જે છે તે અચ્યુત છે, ચવતા નથી. ચવું એટલે તમને સરળ ભાષા કહું ને તો, તમે ફ્રીજમાં છે ને પાણીનો ભરીને બોટલ મૂકો ને બોટલ, પછી તમે બહાર કાઢો, અથવા તો તમે ઠંડુ પાણી બોટલમાં ભરો અને પછી બહાર તમને ખબર પાણી આવી જાય, મરી આવી જાય, એને ચવ્યું કહેવાય. માટલાની અંદર પાણી ભરો ને બહુ ઠંડુ થાય ને કેમ બહાર આવી જાય, એ ચવ્યું કહેવાય. તે આ બધા એવું માને છે કે એવી રીતે ભગવાનમાંથી ટીપ અલગ થાય છે એમ સમજાય, અને એ બધા અહીંયા આવે છે. પણ એમ વાત નથી, ભગવાન ચવતા નથી, અચ્યુત છે, નિરંશ છે, અંશ એકમાંથી બીજો થાય એવો વિભાગ નથી, નિર્વિકાર છે. વિકાર માને ફેરફાર થાવ તો ફેરફાર ક્યારે શક્ય બને? માયા પ્રવેશ કરે ત્યારે. પણ ભગવાનમાં માયા પ્રવેશ કરી શકતી નથી. ભગવાન અક્ષર છે. આમાં સાંભળીને તમારા મનમાં થાય ભગવાન અક્ષર છે? તો તમે તો કહેતા હતા ને અક્ષર પર પુરુષોત્તમ જે હોય તેને ધરુ મનુષ્યનું દેહ નહીં, અક્ષર ક્યાં થયા? પણ અહીંયા અક્ષરનો હેતુ એવો, ન ક્ષરતી તે અક્ષર, કદી જેનો નાશ નથી થતો એવા ભગવાન છે, અખંડ છે, એના કટકા નથી થતા એવા ભગવાન છે. અને જો યોગની વાત એમને હાકે રાખીએ તો ભગવાનની અંદર ચ્યુત ભાવ આવી જાય. એકમાંથી ભગવાન બે રૂપે થયા, બે રૂપે માને એનો કટકો થયો અથવા એમાંથી ચડ્યા એવો હેતુ નીકળે તો મહારાજ કહેતો તો ગજબ થઈ જાય. માટે આપણે યોગનો મત માન્ય નથી. અને એમ સમજવું જોઈએ એ ભગવાન જેવા તો ભગવાન જ છે, બીજા જે પ્રકૃતિ પુરુષ આદિક છે તે તો એના ભક્ત છે. પ્રકૃતિ પુરુષ આદિક બધાય તો એ પુરુષોત્તમ નારાયણના ભગત છે અને એનું ધ્યાન કરે છે, માટે ભગવાન રૂપ છે. એ બધા એનું ધ્યાન કરે છે અને એનું ધ્યાન કરતા હોવાથી ભગવાન એમાં અખંડ રહેલા છે. માટે જ્યાં કદાચ પ્રકૃતિ પુરુષને હૃદયમાં સંભાળ્યા તો એના અવલંબન કરીને ભગવાન હૃદયમાં આવી ગયા, એટલે કદાચ ક્યાંય ધ્યાનનું પ્રતિપાદન કર્યું તો એટલા માટે કરેલું છે. પણ નહીં કે પ્રકૃતિ પુરુષ આમાંનો એક કટકો છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિ પુરુષ આદિક પણ ભગવાન રૂપ છે. અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તેજ વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણ આદિક અવતારનું ગ્રહણ કરે છે. મહારાજે ગજબ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે. મહારાજ કે સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, સર્વથી પર કારણ કે હમણાં આપણે વાંચતા હતા ને, અનાદિ કૃષ્ણ તે જન્મ લેશે. ભગવાનનું અક્ષરધામમાં નામ એક કૃષ્ણ છે. જોકે આમાં નામ અમારે સાબિત કરી દીધો. સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ નારાયણ તેજ વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપ થાય છે તથા રામકૃષ્ણ આદિ અવતારનું ધારણ કરે છે. કૃષ્ણ અવતારનું ધારણ કરે છે. કોણ? સર્વથી પર પુરુષોત્તમ નારાયણ, જેનું અનાદિનું નામ કૃષ્ણ છે. તે ધ્યાન કરવા યોગ્ય છે. આવી સમજણ દ્રઢ થવી જોઈએ. કારણ કે એ ધ્યાન કરવા યોગ્ય છે, કારણ કે ભગવાનની એમાં સામર્થ્ય રહેલું છે, ભગવાન પણ રહેલું છે એમાં, માટે ધ્યાન કરવા યોગ્ય છે. પણ પાછું લોયોનો 11મો આરે યાદ રાખવું. મહારાજ કહે કે ભગવાનના અવતાર ધ્યાન કરવા યોગ્ય છે, પણ મારા આશ્રયને તો હું જ ધ્યાન કરવા યોગ્ય છું. પોતાને મળ્યું જે સ્વરૂપ એ જ ધ્યાન કરવા યોગ્ય છે, બીજું કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. એમ સમજે તો એ યોગ માર્ગને અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. આમ સમજે તો યોગ માર્ગ બરાબર કહેવાય. અને સાંખ વાળા છે તેમાં એ દોષ છે, જે એ સાંખ વાળા હોય તે એમ કહે છે જે અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિય કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સર્વે મિથ્યા છે, અને અનુભવ કરીને જે ગ્રહણ કરવામાં આવે તે સત્ય છે. આપણે આગળ વાત કરી હતી, આંખે કરીને દેખાય તો ખોટું, કાને કરીને સંભળાય તો ખોટું, એટલે ભગવાનના અવતાર માત્ર ને ખોટા કરી નાખે છે. અનુભવમાં સમાધિમાં જે દેખાય એ જ સાચું છે એમ માને છે. એવી રીતે આકાર માત્ર ને મિથ્યા કરે છે. તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે. બોલો, એના રૂપને મિથ્યા કરી નાખે. ઓલા બધાને ખોટા કરતા કરતા ભગવાનને ખોટા કરી નાખે. ક્યારે ક્યારેક ઊંધું બફાઈ જાય. તમને કહું ભક્તો, ઘણા બધી જગ્યાએ સત્સંગ કરાયા પછી એક વાત બહુ તટસ્થ ભાવથી હું કહું છું કે મને ગુજરાતના ભક્તોની અંદર ભગવાન પ્રત્યે અને સાધુની પ્રત્યે અને મહારાશ્રીની પ્રત્યે જે લગાવ જોવા મળ્યો છે એવો ક્યાંય આ સુધીમાં મને જોવા મળ્યો નથી. અને તેમ છતાંય આ બધા કરતા નીચું લેવલ કોઈનું દેખાતું હોય તો ગુજરાતનું જેટલું દેખાય એટલું કોઈને દેખાતું નથી. બે વાત સમજો, એની પાછળ કઈ કારણ છે. જો અમે અનુભવ્યું, અમે ઇંગ્લેન્ડે જઈ આવ્યા, 5 વાર ગયા. ઇંગ્લેન્ડના હરિભક્તો દાન કરે પણ 250 પાઉન્ડ આપ્યા પછી હાથ ફેરી પૂછે, સ્વામી શિલાલેખ ક્યાં આવશે, કેવડો આવશે, સૂતનું નામ આવશે, સૂતના સૂતનું નામ આવશે, હાથ ફેરી પૂછે. ત્યારે અમેરિકાની અંદર બધા ગુજરાતી ભક્તો છે. ભક્તો 1000-2000 ડોલર નહીં, 1000 લાખો ડોલર આપી દે તો એ પૂછે નહીં સ્વામીનો શિલાલેખ આવશે. ગુજરાતના ભક્તે આ સુધી હજી અમને કોઈ પૂછ્યું નથી. બોલો, 3 ફેરી અમે અમેરિકામાં ગયા પણ એક ફેરી એમ નથી પૂછ્યું કે સ્વામી આ શિલાલેખ ક્યાં આવશે. અને જે દાન લખાવે એ પાછે એમ કે આ તમે કોઈ કહેતા નહીં કે એ ગુજરાતની પૃથ્વી અને ગુજરાતનું પાણી બિચાર નથી સમજાણું. વાત આખી અલગ છે, અજ્ઞાત છે વાત અલગ છે. અને ઇંગ્લેન્ડની અંદર અમે અનુભવ્યું કે 5 ફેરી ગયા પણ એવો એક વિરલ હરિભગત નથી કે સાધુને દંડવટ કરે, દાન કરે પણ એમ મનમાં એમ દેખાય આપણને કે એમ માને કે આપણે કંઈક ઉપકાર કરીએ છીએ. જ્યારે અમેરિકાની ધરતી ઉપર હરિભક્તો સંતોને એરપોર્ટ ઉપર દંડવટ કરે, એરપોર્ટ ઉપર એમ. અને સંતો જ્યારે ત્યાંથી નીકળે ત્યારે ભક્તો તમને કદાચ નહીં મનાય, નાનું બાળક પોક મૂકીને પોક મૂકી મૂકીને રોવાય, પોક મૂકી મૂકીને રોવે. અને આટલું જ નહીં, દાન આપ્યા પછી પણ મનમાં એમ માને કે આપણે તો કૃતકૃત્ય થઈ ગયા, નહીંતર આપણે આ રૂપિયા ક્યાં વપરાત, આ ભગવાનને અર્થે વપરાહે માટે આપણે ભાગ્યશાળી થઈ ગયા. એટલો ગુજરાત અને અન્ય જગ્યાએ ફરક છે. એ ફરક સૌરાષ્ટ્રમાં લંડન જેવી જ પરિસ્થિતિ છે, જે ગુજરાતની પરિસ્થિતિ છે એવી કોઈની પરિસ્થિતિ નથી. બીજા નંબરમાં ગુજરાતી ભક્તોને વાત ન સમજાય ત્યાં સુધી તો બધી લાલચા હોય, હું આમ કરું આમ કરું, પણ એકવાર હા પડી જાય કે મહારાજ સર્વોપરી છે, પછી ભક્તો આપણને નવાઈ લાગે એમ કે સ્વામી હવે 2 રોટલી સિવાય કઈ જોતું જ નથી, કે ભગવાન પાસે માગવું નથી, બસ ભગવાન મળી ગયા એટલે સંપૂર્ણ સંતોષ છે. અમેરિકામાં જે દાડ આવ્યા તે દાડે જેટલું ઇન્ડિયામાં હતું એટલું અહીં મળશે ને તોય સંતોષ છે, પણ મહારાજ હવે છોડવા નથી. અમેરિકાની પરિસ્થિતિ ગુજરાતને અવલંબને કરીને છે. અને આ વાત તમને સાબિતી ભક્ત ચિંતામણી પણ પૂરે છે. સારંગપુરમાં મહારાજ જયારે ઉત્સવ કર્યો અને હજારો ભક્તો આવેલા, બધાને મહારાજે માગવાનું કીધું, ગુજરાત કાઠિયાવાડના લોકોને કીધું, કચ્છના લોકોને કીધું, સૌરાષ્ટ્રના લોકોને કીધું, કાંઈક માગો અમે તમારા ઉપર રાજી છીએ. અને બધાએ પોતપોતાની રીતે માગ્યું, કોઈકે ધન માગ્યું, કોઈકે સંપત્તિ માગી, કોઈકે છોકરા હાજર એવું માગ્યું, વગેરે વગેરે માગ્યું. પણ જયારે માગવાનું કહેવામાં આવ્યું ગુજરાતના ભક્તોને, માગો તમારે શું જોઈએ છે, ત્યારે ગુજરાતના ભક્તોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મહાબળવંત માયા તમારી જેણે આવરી આ નરનારી. એ મહારાજ તમારી માયા બહુ બળવાળી છે, જેણે ભલ ભલાને ગુથલા ખવડાવી દીધા છે. કૃપાનાથ એ માયા અમને સ્પર્શ ન કરે. કૃપાનાથ અમે તમારી પાસે એ માગીએ છીએ કે જે દેશોમાં સંસારી સુખ, વિચાર કરો મારા સંસારનું કોઈ સુખ દેતા નહીં, કૃપાનાથ આ ધન દોલત તમને કાંઈ આપશો નહીં, તમારી મૂર્તિ સિવાય કાંઈ અમારે જોતું નથી, એવું ગુજરાતના ભક્તોએ માગ્યું છે. હું તમને ભક્તજનો એ પોઈન્ટ ઉપર લઈ જવા માંગુ છું કે ઘણી ફેરી ગેરસમજણ કેટલું બધું ભયંકર પરિણામ સર્જી શકે છે, કેટલું બધું ભયંકર પરિણામ સર્જી શકે છે. અહીંયા જે વાત આપણે કરી રહ્યા છીએ, અહીંયા જે આપણે કથા કરી રહ્યા છીએ, એ જ અનુરૂપમાં હું તમને વાત કરું છું કે પેલા મિથ્યા કરતા કરતા આકાર માત્ર ને મિથ્યા કરી નાખ્યા, એવી રીતે પરિસ્થિતિ એકવાર એવી નિર્માણ થઈ આ સંપ્રદાયમાં. આજથી વર્ષો પહેલા પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં જે પધાર્યા, એકેશ્વર વાદ લઈને પધાર્યા, આ સંપ્રદાયમાં એક ઈશ્વરની જ ઉપાસના હોય, ઈશ્વર સિવાય કોઈની ઉપાસના હોય નહીં, અને મહારાજને ગ્રાહ્ય પણ નથી, કારણ કે અક્ષરધામમાં બે ચરણારવિંદની જ ઉપાસના છે. પણ પરિસ્થિતિ સંપ્રદાય એવો ટર્ન મારીને એવી ઉભી કરી કે ઉપાસનામાં ભંગ મળ્યો થવા બે ચરણારવિંદની જગ્યાએ ચાર ચરણારવિંદની ઉપાસના પ્રસ્થાપિત થઈ, અને એ પ્રસ્થાપિત ચાર ચરણારવિંદની ઉપાસના કરવા માટે પરમાત્માથી પણ જરાક ઉપર લેવલ હોય, આને મળશો તો જ વેલા મળશે એવું લેવલ ઉભું જયારે થયું, અને સાધુનો અતિરેક મહિમા જયારે કહેવા માંડ્યા, ત્યારે કેટલાકના મનમાં થયું આ તો સંપ્રદાયની ઉપાસના ભંગ થઈ જાય, ખલાસ થઈ જાય. એટલે પછી ઠેર ઠેર ગુજરાતમાં સંતો ફેર્યા, આ બાજુ વલણ નહોતું ગુજરાતમાં હતું, ગુજરાતમાં ફેર્યા, ગામડે ગામડે સંતો ફેર્યા, અને ગામડે ગામડે ફરી આ ઉપાસનાને ભંગ ન થાય એને માટે કથા વાર્તા કરવા રહ્યા. પણ કથા વાર્તામાં એને આ સાંખવાળા જેમ થોડુંક વધારે લીવર દેવાઈ ગયું, લીવર દેવાઈ ગયું વધારે. પરિણામ એ સર્જાણું કે બે ચરણાવીની જગ્યાએ ચાર ચરણાવી તો ન આવ્યા, પણ સાથે સાથે સાધુનો નામનો મહિમા નીકળી ગયો, ઠામકો નીકળી ગયો, જડબેસ લાખ થઈ ગયો, એવો નીકળી ગયો, નીકળી ગયો. નહીં તો આવા પ્રેમીલા એના એ જ હરિભક્તો, એરપોર્ટ ઉપર જે દંડવડ કરે એના એ હરિભક્તો, પરંતુ સંતો એ ગામડામાં જાય તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગુજરાતનો હરિભગત સંતો દંડવટ તો ન કરે, વાંકો વળીને પગે ન લાગે. વિચારો કેટલું હદામૂળ નીકળી ગયું, વાંકો વળીને પગે ન લાગે. આટલું જ નહીં, સાધુ મળે ને તો પડખે નીકળે, મંદિરમાં બેઠા હોય ન્યા બેઠા હોય ને તો જાય જ નહીં, પડખે નીકળે ને તો ખભો આત્મા તો ખભે જાય સમજાય કિલ્લે, માથું આત્મા તો માથે અડીને જાય સમજાય કિલ્લે, આટલું હદામૂળ નીકળી ગયું. વિચારો તમે, ન તો જે પ્રેમનો દરિયો હતો એવા ભક્તો, પરંતુ જે વાત પરોડતા આવી એ વાતમાં મિસ્ટેક થઈ ગઈ, તો પરિણામ આ સર્જાણું. અને ભક્તો દંડવટની વાત રહેવા દો, તમે માનો કે કદાચ ન કર્યા, પણ પરિણામ શું આવ્યું? પરિણામ એ ઉપસ્થિત થયું કે જેને કારણે એના હૃદયમાંથી સાધુનું સ્થાન હટી ગયું, સાધુનું સ્થાન હટ્યું એટલે સાધુની પાસે બેહતા બંધ થયા, સાધુની પાસે કથા વાર્તા કરતા બંધ થયા, અને પરિણામ આગળ ગયું, સાધુની પાસે બેઠા વિના આ ભગવાન શ્રીહરિનું સ્વરૂપ જિંદગીમાં ન ઓળખાય. કદાચ ડબલ ગ્રેજ્યુએટ હોય, ડબલ વેદાંત આચાર્ય બન્યો હોય, તોય પણ આ દોહન સમજવું એ કોઈ સરળ બાબત નથી. સાધુ નજીકનો સંબંધ ખલાસ થઈ ગયો, સંબંધ ખલાસ થયો એટલે ઉપાસનાનું બળ ખલાસ થઈ ગયું, ઉપાસનાનું બળ ખલાસ થઈ ગયું તો જે જે ગામ ઉપર મહાન મહાન પુરુષો રાજી હતા એવા ગામમાં પણ ઉપાસના સાફ મળી થવા, અને મહારાજની જગ્યાએ બીજું બધું મળ્યું અંદર પ્રવેશ કરવા, દેવી દેવ આ તે બધું મળ્યું પ્રવેશ કરવા, અને પરિણામ ત્યાંથી પણ આગળ ગયું, અને હરિભક્તોની અંદર સંતનો મહિમા ખલાસ થયો, ઉપાસના ખલાસ થઈ, આજ્ઞા ખલાસ થઈ ગઈ, આજ્ઞા ખલાસ થઈ, પરિણામે ગુજરાતની ધરતીની પરિસ્થિતિ એ નિર્માણ થઈ, હરિભગત ગામ આખું હરિભગતનું કહેવાય, પણ ગામમાં તમે હોહરવા નીકળો ને તો બે હરિભગત તિલક ચાંદલાવાળા મળે તો મળે, ને તો બે ન મળે, ખાલી ચાંદલો કરે બસ અને હોહરવા નીકળી જાય, આ પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે ભક્તો એક વાત જીવનમાં કાયમ યાદ રાખવી, ખંડન કરો કે મંડન કરો, મંડન એવું ન થઈ જાય કે જ મંડન વહમું પડે, ખંડન એવું ન થઈ જાય જે ખંડન જ આપણને નુકસાનરૂપ બને, મંડન કે ખંડન બંને શાસ્ત્રોક્ત હોવું જોઈએ. શાસ્ત્ર લેવલને આધારે તમે ખંડન કરશો, શાસ્ત્ર લેવલને આધારે તમે મંડન કરશો તો કોઈની તાકાત નથી કરેલું મંડન કોઈ ઉખેડી શકે, કોઈની તાકાત નથી કરેલું ખંડન કોઈ ઉખેડી શકે. માટે ભગવાનના ભક્તો ફરીવાર સંપ્રદાય એ લેવલ ઉપર જઈ રહ્યો છે, ફરીવાર તે દાડે ઉપાસના ભંગ થતો જેને કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ, આજ સાધુઓના વર્તન લો લેવલે ગયા છે જેને કારણે આજ સાધુનો મહિમા હટી રહ્યો છે. પણ એમાં અનુસંધાન રાખજો કે સંત અસંત બે વિભાગ કરજો, ભગવાનના ભક્ત અભક્ત એને ભાઈ વિભાગ કરશો, ન તો એવી નુકસાની વર્ષો, એ નુકસાની વર્ષ બે વર્ષની હજારો વર્ષ એને તમે પૂરી નહીં પાડી શકો, પૂરી નહીં શકો. અન ભક્તો એના એ જ ગુજરાતના ભક્તો કે જે પગે લાગવાનું ભૂલી ગયા, જે તિલક ચાંદલો કરવાનું ભૂલી ગયા, અને કેટલી હદે નીચે ઉતર્યા બિચારા, કેટલી હદે એના ઘરમાં લસણ ડુંગળી પ્રવેશ કરી ગયા. આટલું જ નહીં, એના બાપ દાદાની ઘેરે જોવો તો મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો જીવ્યા હોય, એના વચન સરે ફના કરી દીધું હોય, એવા ઘરમાં દારૂ પ્રવેશ કરી ગયો, એવા ઘરમાં દારૂ પ્રવેશ કરી ગયો. અને એવા ને એવા હરિભક્તોને ફરીવાર પાછો સારો જયારે જોગ થયો ત્યારે ઘરમાંથી દારૂએ વિદાય લઈ લીધી, એવા જ ઘરમાંથી લસણ ડુંગળી વિદાય લીધી, એવા જ ઘરમાંથી ફરીવાર તમામ કુટે વિદાય લીધી, અને એવા જ ઘર ફરીવાર યુવાન હોવા છતાંય ચાર માસ આવડે આવે ત્યારે ચાર ચાર મહિના બ્રહ્મચર્ય પાળતા એના એ જ હરિભક્તો થયા. એટલે વાત જીવનમાં બહુ સમજી રાખશે, બહુ સમજવા જેવો પોઈન્ટ છે. અહીંયા મહારાજ બહુ સરસ વાત સમજાવી રહ્યા છે. મહારાજ કે સાંખ્ય હારો છે, યોગ્ય હારો છે. પેલા સંતો અતિરેક ને રોકવા મહેનત કરી વાત હારી હતી, આજે પણ લાગણ જ્યાં ઠીક પડે ને માથા ગયે છે એને રોકવા વાત હારી છે, પરંતુ એ સારી વાત ખરાબમાં ન પરિણમી જાય, એનું એનું લેવલ આપણે છટકી ન જાય એટલું અનુસંધાન ચોક્કસ રાખવું. અહીંયા બહુ સરસ મહારાજ વાત કહે છે. મહારાજ કહે કે સાંખ્ય વાળા બધો ખંડન કરતા કરતા, આ પૃથ્વી પર બધું ખંડન કરતા કરતા ભગવાનના અવતાર બધાનું ખંડન કરી નાખ્યું, તથા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરસણ એમના રૂપને વિશે એને રૂપને પણ મિથ્યા કરે છે, નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે, એવો એ મોટો દોષ છે. એ ભગવાન અહીં આવતા જ નથી, જે પોતાના ધમ એ જ હાચા, બાકી બધા ખોટા. કોઈ એમ કે ભગવાન પ્રગટ થયા આલીમેળમાં, ભગવાન હોય જ નહીં. આ પરિસ્થિતિ સાંખ્યવાળાની પેદા થઈ, માટે સાંખ્યવાળા એમ સમજે તો ઠીક, જે સાંખ વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે જે ઉપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણ અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું, આમ સાંખ્યવાળાને સમજવું જોઈએ કે અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષનું બધું જ મિથ્યા છે, પરંતુ બધાની મિથ્યાને મતે આત્માએ સનાતન સત્ય છે, આત્માએ સત્ય છે, અને સાથે સાથે આ ભૂમંડળ ઉપર પરમાત્મા પધારે, પરમાત્મા પણ સનાતન સત્ય છે, અને એ જ ભગવાન, એની ધ્યાન ઉપાસના કરી અને જીવનો મોક્ષ થાય એમ સમજવું, એ વાત સારમાં સાર છે. એવી રીતે બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસે શીખે ત્યારે આવડે. મહારાજ ક્યાં સુધી ફોગ્યા, મહારાજ કે આ વાત નતર સામાન્ય જીવને સમજાવી નથી. તમે પંચાળન વચનમાં તો ઘણી ફેરી વાંચ્યું છે નહીં, મને છે આ બીજું તો પૂરું જ નહીં કરતા હો, ના કે ઠેકું હોય આમ એમ ઠેકું ગયા જાતા છો તમે. મહારાજ કે અમારા જેવો કોઈ મોટા પાસે શીખવો ત્યારે આવડે, નહીં તો શાસ્ત્રને ભણે સાંભળવે આવડે નહીં, શાસ્ત્ર ભણવે સાંભળ્યો કરીને આવડે નહીં. એકવાર સ્વામીએ વાતો લખ્યું કે બહુ ઉપાસને જોરદાર વાતો કરી, ત્યારે હરિભગત ઉભા થઈ અને સ્વામીને કે સ્વામી આવી વાતો થોડા કાશીના વિદ્વાન બોલાવી, થોડા વડોદરાના વિદ્વાન બોલાવી, આખી પૃથ્વીના થોડા થોડા વિદ્વાન બોલાવી અને પછી શાસ્ત્ર અર્થ કરીએ તો આવી ઉપાસને વાતનો પ્રસંગ નીકળે કે ન નીકળે. સ્વામી કહ્યું રાખ નીકળે કે આખી દુનિયાના વિદ્વાનોને ભેળા કરો તોય પણ સ્વામી કે આવો ઉપાસનાનો પ્રસંગ નીકળે નહીં. એમ અહીંયા મહારાજ કેટલી અદભુત વાત બતાવે. મહારાજ કે ગમે એવા શાસ્ત્રનો ભણેલો ને ગમે એવો પંડિત હોય તોય પણ આ વાત એને સમજાય નહીં. અને છે તો એમ, જે પ્રથમ સાંખ વિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે. મહારાજ કે વાત એમમાં છે, સાંખ્ય કરીને શુદ્ધ થયો અને યોગનો ઉપદેશ છે, માને સાંખ્ય કરીને યમ નિયમ આસન વગેરે વગેરે સિદ્ધ કરી જગત ખોટું કરે, પંચ વિશે ખોટા થાય એને જ ભગવાનમાં પ્રેમ થાય. તે કયું છે જે બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ તથા આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથાપ્યુરુ ક્રમે કુર્વંતી હેતુકિમ ભક્તિમ મિથમ ભૂત ગુણો હરિહિ પરિનિષ્ઠતુપિ નિર્ગુણે ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. મહારાજ બહુ અદભુત વાત કહે. મહારાજ કે બ્રહ્મરૂપ જે બને છે એ જ પરબ્રહ્મની ઉપાસના કરવાને માટે યોગ્ય બને છે, માટે સાંખ્ય કરીને જગતને ખોટું કરે છે એ જ ભગવાનમાં જોડાઈ શકે છે. અને એ જ મારી ભક્તિને માટે અધિકારી બન્યા છે. અને મહારાજ કે આત્મારૂપ બનેલી વ્યક્તિને પણ પરમાત્મા તત્વ એટલું મહાન છે કે એને ખેંચાઈ વિના રહેતું નથી. ભગવાનના ચરિત્રનું ગાન કર્યા વિના તો આત્મારૂપ બનેલી વ્યક્તિ પણ રહી શકતી નથી, એટલો બધો ભગવાનના સ્વરૂપમાં પ્રેમ છે, એટલું બધું ખેંચાણ છે, એટલો બધો ભગવાનના સ્વરૂપમાં રસ છે. મહારાજ કે ગમે તે સ્થિતિને પામ્યો હોય તોય પણ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકતો નથી. એવી રીતે સાંખવાળાને ને યોગીને યોગની અપેક્ષા છે. થઈ જવા પૂર્વ મેં કીધું કેમ થાય, કારણ જે સાંખવાળો વિચાર કરીને પોતાના આત્માથી વ્યતિરેક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયોને ચાર અંતકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિ તુચ્છ જાણે છે. વિષય માત્ર ખોટા માને, એમાં મન જ ન જવા દે સાંખવાળો. માટે એ કોઈ પદાર્થ વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. ગમે એવું પદાર્થ સારો આવે તો શું, અને એની પાસે કોઈ આવીને એમ કહે જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, સાંખવાળાની પાસે કોઈ આવીને વખાણ કરે આ પદાર્થ બહુ સારું છે, અરે આ તો જોયા જેવું, આ તો ખાધા જેવું છે, બહુ વખાણ કરે, ત્યારે તેને એમ વિચારે છે ત્યારે તરત સાંખવાળાના વિચાર મનમાં શું થાય, ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતકરણ કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે, ને ઇન્દ્રિયો અંતકરણના ગ્રહણમાં આવે ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે, ગમે એવું સારું છે પણ આંખે દેખાતું તો છે ને, કાને સંભળાતું તો છે ને, તો આ દેખાય છે તો કે તો પછી ખોટું છે. એવો સાંખવાળાને વિચાર હોય એમ. અને નાશવંત છે એવી એ સાંખવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખવાળો તેને યોગ માર્ગે કરીને ભગવાનની ઉપાસના ધ્યાન ભક્તિ તે કરવા, આવો સાંખ વિચાર જગત ખોટું કર્યા પછી એને ભગવાનમાં જોડાવો એમ. અને એમ ન કરે તો એને વિશે અતિ ન્યૂનતા કહેવાય. જો જગતને ખોટું કરે પણ પાછો ભગવાનમાં ન જોડાય તો એને માટે બધું જ વૃથા છે, એની મહેનત બધી પાણીમ છે. રસોઈ બનાવી પછી જમે નહીં તો બનાવી બધી મહેનત પાણીમ છે. એવી રીતે સાયન્સ શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે મેં યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા અને સાયન્સવાળા છે તેમણે તો એ બે માર્ગને બગાડી નાખ્યા છે. બોલો, બે બગાડી નાખ્યા, સાયન્સ અને યોગ બે બગડી ગયા. કારણ કે યોગવાળાએ કેમ બગાડી નાખ્યો, તો ધ્યાન કરો યોગ્ય આ છે આ છે આ છે એમ કરતા કરતા પાછા એ બધા ભગવાનના ટુકડા જ છે, માને ભગવાનમાંથી થયા છે, માટે ભગવાનનો અંશ અવતાર છે, માટે બધાનું ધ્યાન કરવું, પ્રકૃતિ પુરુષનું કરવું, બ્રહ્મા વિષ્ણુ મહેશનું કરવું, ઇન્દ્રનું કરવું, બધાનું કરવું, એમ કરીને યોગવાળાએ માર્ગ બગાડી નાખ્યો. સાયન્સવાળાએ આ બધું ખોટું આંખે કરીને દેખાય ખોટું એમ કરતા કરતા ભગવાન પૃથ્વી ઉપર આવત ભગવાને ખોટા એમ કરીને એને બગાડી નાખ્યો. બે માર્ગ બગાડી નાખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા વિષ્ણુ શિવના આકાર તથા રામકૃષ્ણ આદિ અવતારના આકાર તે સરળને તુલ્યપણે જાણે છે. કારણ કે એકમાંથી બીજા થયા છે, બાકી બધા હરખા છે એમ માને છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ અને વિરાટ એ પ્રધાન પુરુષ એ અને મહાપુરુષ એ અને અક્ષર એ પુરુષોત્તમ એ બધા હરખા જ છે, આમ યોગવાળો સમજે છે. આવી મોટી ભૂલ કરે છે. અને સાંખવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ વ્રત પ્રતિમા યમ નિયમ બ્રહ્મચર્યાદિક ધર્મ બ્રહ્મા વિષ્ણુ શિવ તથા રામકૃષ્ણાદિક અવતારે સર્વનું ખંડન કરે છે. માને કે કોઈ છે જ નહીં, બધા માયાને આધીન છે એમ કહે છે. માટે આધુનિક જે સાંખવાળા અને યોગવાળા તે બે માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે. ઇતિ વચનામૃતમ બીજું થયું સહજાનંદ.